ब्रह्मण्योरिहंकार प्रणोसिद्धारमणोवायुवत्त्रीवरमानाय निर्दोषकलीलामणे सालोकानां त्रिलोकाः यद्विख्यातर्परमास्तु। સમ્યક દર્શન નો શાસ્ત્ર ની અંદર ઘણો મહિમા ગાયો છે, એનું માત્ર એક જ કારણ હોય તો ખરેખર બહુ મોટીનું કારણ મૂળ સમ્યક દર્શન છે। શાસ્ત્ર ની અંદર પણ એમ કહેવામાં આવે છે કે દર્શન મૂળો ધમનો, બીજો શબ્દ આવે છે ચારિત્ર ખલ્લું ધમનો, એટલે કે ધર્મનું મૂળ શું છે, તો કહે છે કે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે। તો ચારિત્ર ખલ્લું ધમનો એવો શબ્દ પણ આવ્યો છે ને, એટલે બરોબર છે, ખરેખર કે તે ચારિત્ર ધર્મ છે, પરંતુ તે કયું ચારિત્ર, તો કે તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પૂર્વક જે ચારિત્ર જોવામાં આવે તેને ખરેખર ચારિત્ર કહેવામાં આવે છે। એટલે ખરેખર ચારિત્ર ને પણ ધર્મ કહેવામાં આવે છે, અને ચારિત્ર ની પૂર્ણતામાં એ ધર્મ ની પણ પૂર્ણતા જોવામાં આવે છે। સમ્યક દર્શન ના વિષય સંબંધી આપણો ટોપિક ચાલી રહ્યો છે, એની અંદર આપણે જોયું હતું કે સમ્યક દર્શન ને ઓળખવાનું ચિહ્ન, એક વાત તો એ આવે કે એક તો પોતાને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય, તો પોતાને સમ્યક દર્શન ની જે પ્રાપ્તિ થાય તે ખબર કેવી રીતે પડે, એક ટોપિક તો એ પ્રમાણે આવે, અને એક ટોપિક બીજો એવી રીતે પણ જેના ઘરમાં ચર્ચા ઉપલબ્ધ છે કે કોઈ જીવને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય તો ખબર કેવી રીતે, થોડો આ નાજુક મુદ્દો પણ છે પણ સમજવા લાયક છે, અને આગમના આધારથી આપણે આને સમજીએ છીએ। એનું કારણ એ છે કે સમ્યક દર્શન એ જીવ ગુણની શ્રદ્ધા ગુણની પર્યાય છે। હવે જીવ દ્રવ્ય અરૂપી હોય તો તેનો શ્રદ્ધા ગુણ પણ અરૂપી હોય તો તેનું પરિણમન પણ અરૂપી હોય। કોઈને પણ સમજો કે આ દાખલા તરીકે ગોળી છે, આપણે મેં ગોળી કહી દઈએ છીએ, તમે જે કહેતા બરાબર ને, તો કહે છે કે આ ગોળી છે, તો જેમ આ ચક્ષુ ઇન્દ્રિયથી આ આપણને ગોચર થાય છે કે આ ગોળી છે, એવી રીતે કોઈ કલ્પના કરે કે સમ્યક દર્શન મને આવી રીતે દેખાઈ જાય। હવે બીજી વાત કરું, પોતાને સમ્યક દર્શન થયું હોય તો સમ્યક દર્શન મને આવી રીતે જેમ ગોળી દેખાય છે તેમ મને દેખાઈ જાય, તો કે જે કે એમ હોતું નથી, અને બીજા કોઈને સમ્યક દર્શન થયું હોય તો આ ગોળીની જેમ બીજા કોઈ પણ મને સમ્યક દર્શન દેખાઈ જાય, તો કે એમ પણ હોતું કેમ, કારણ કે સમ્યક દર્શન સ્વયં કઈ પર્યાય છે, કે છે કે એ અરૂપી પર્યાય છે। હવે સૌથી પહેલા આપણી વાત કરીએ, આપણી વાતનો અર્થ એ છે કે જે જીવને પોતાને સમ્યક દર્શન થાય તો એને ખબર કેવી રીતે પડે, કારણ કે પંચાધ્યાય ની અંદર એક ચર્ચા એવી આવે છે કે સમ્યક દર્શન એટલે કે શ્રદ્ધા ગુણનું જે પરિણમન છે તે અતિ સૂક્ષ્મ છે। આગળ પ્રમાણે આપણે વાત કરીએ છીએ, શ્રદ્ધા ગુણનું જે પરિણમન છે તે અતિ સૂક્ષ્મ છે, અને ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે તે અવધિ જ્ઞાની અને કેવળ જ્ઞાની નો વિષય બને, કેવળ જ્ઞાન નો તો વિષય બને કારણ કે એ તો પ્રત્યક્ષ છે, મતલબ પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે, અને અવધિ જ્ઞાની નો વિષય એવી રીતે બને છે કે તે કર્મના ઉપસમાદિ થી જાણી શકે કે આ જીવને અહીંયા આગળ સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ છે। તો પછી અહીંયા આગળ જો ત્યાં આગળ પંચાધ્યાય ગ્રંથ છે એમાં એમ કહ્યું કે એ અત્યંત સૂક્ષ્મ પરિણામ છે, એટલે મતિશ્રુત જ્ઞાન નો વિષય બનતો નથી, ત્યાં આગળ કહેવાનો આશય શું છે કે એનું પરિણમન સૂક્ષ્મ છે, તો એનું જયારે નિર્મલ પરિણમન થાય છે તો કે છે કે તે જ્ઞાન ના માધ્યમથી ખબર પડે છે, એમ કહેવાનો આશય છે, એનું પોતાનું જે સૂક્ષ્મ પરિણમન છે એકચ્યુઅલી તો રોલ એવો છે કે આત્માની અંદર અનંત ગુણોનું અનંત પરિણમે છે, પણ બીજા બધા જ્ઞાનને છોડીને જેના પણ પરિણમે થાય છે તે બધાનું પણ ઓળખાણ કોણ કરાવે છે? એટલે કે જ્ઞાન કરાવે છે. જ્ઞાન બધાનું પ્રતિનિધિત્વ કરાવે છે. એટલે કે પોતે પોતાનું પણ પ્રતિનિધિત્વ કરે અને બીજા ગુણોનું પણ પ્રતિનિધિત્વ કરે. આમ જયારે સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય અને એની સાથે જયારે આ જ્ઞાન પ્રગટ થાય છે, ઉપયોગ સ્વભાવ બંધનું થઈને અહીંયા આગળ સ્વપર ભેદ વિજ્ઞાન પ્રગટ થાય, તો અહીંયા આગળ એ વખતે અહીંયા અતિન્દ્રિય આનંદ ની પ્રાપ્તિ થાય, તો અહીંયા આગળ જે અતિન્દ્રિય આનંદ ની પ્રાપ્તિ થઈ, તો આ જીવને ખ્યાલ આવ્યો કે મને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ. કે આ બંને સાથે સાથે છે, સહચર છે. અહીંયા આગળ જેને કહેવાય કે આ ઉપયોગ પણ પ્રગટ થયો અને અહીંયા આવું શ્રદ્ધાન પણ એ જ વખતે ઉત્પત્તિ ની અપેક્ષા એ વાત ચાલે છે, તો એ વખતે શ્રદ્ધાન પણ પ્રગટ થયું, તો આના માધ્યમથી આ જ્ઞાનના માધ્યમથી કે આનો પણ પરિચય થતો જોવામાં આવે છે. એટલા માટે સમ્યક દર્શનની કાલે આપણે જે ચર્ચા કરી હતી કે સમ્યક દર્શનનું લક્ષણ તો હકીકતમાં પ્રતીતિ છે, અને વાતે કરીશું કે હું મિલે ઊંઘમાં પણ હું મિલે એવું જતું નથી રહેતું, બીજા કામ કરવાના કારણમાં પણ હું મિલે એવું જતું નથી રહેતું, પણ એ પ્રમાણેની જે ધારા છે કે પ્રતીતિરૂપ એ નિરંતર બની રહે છે. ઉપયોગનું કામ એવું છે કે હું આત્મામાં પણ લાગ્યો અંતર્મૃતમાં બદલાયા કરે, અને જ્ઞાનની પર્યાય જે છે તેનું અંતર્મૃતની અંદર આવું બદલાયા થવું એવું એનું પરિણામ જોવામાં આવે છે. એનું કારણ એ છે કે છદ્મ દશા છે અને રાગની પણ ભૂમિકા છે, તો અહીંયા આગળ રાગ કહે છે કે મારે આ વિષયને જાણવો, તો ઉપયોગ ક્યાં ચાલ્યો છે? રાગ અહીંયા કહે છે કે આને મારે જાણવું, કહે છે ક્યાં જશે? આ બધું એક તો સામાન્ય રૂપે કાંઠે છે, આમ રાગને ફોલો કરવા વાળું છે. હા, અને એ વખતે અહીંયા આત્માને જયારે જાણવાનો રાગ હતા ત્યારે ઉપયોગ પણ આત્મા તરફ ઝૂકે, પણ એવા અપૂર્વ પુરુષાર્થમાં પછી એ રાગ તરફ મોડું ન રાખીને આત્મા તરફ મોડું કરી દે, તો એને પરિણતિની અંદર એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થઈ જાય છે. આ એની એક અંદરમાં અનુભૂતિના કાળમાં આવી એક વ્યવસ્થા જ્ઞાનની અને શ્રદ્ધાની જોવામાં આવે છે. હવે ઉપયોગ બહારમાં આવ્યો, તો હવે ઉપયોગ બહારમાં આવ્યો તે અન્યની કોઈ પણ જગ્યાએ જેને કહેવાય કે લાગેલો જોવામાં આવે છે, તો અનેક પ્રકારના જેને કહેવાય કે ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થના કાર્ય કરતું જોવામાં આવે છે. એમ હોવા છતાં પણ અહીંયા આગળ કહે છે કે તેનું સમ્યક દર્શન ચાલુ છે. તો કે સમ્યક દર્શન ચાલુ છે તો સાથે બીજું કઈ ચાલુ છે કે નહીં? એટલે કે હા, તેનું સમ્યક જ્ઞાન પણ ચાલુ છે. અહીંયા આપણે કાલે લખ્યું હતું કે લબ્ધરૂપ લખ્યું છે કે ઉપયોગ રૂપ અને લબ્ધરૂપ, તો એ જે જ્ઞાનની ધારા જે છે, તો કે છે કે એ લબ્ધ એટલે ઉગાડ જ્ઞાનની અંદર હું આ આત્મા છું, અન્ય કઈ હું નથી, એવું જે જ્ઞાન ઉદિત થયું છે, તો કે છે કે તેની ધારા જેને કહેવાય કે એ પ્રમાણે લબ્ધ જ્ઞાનમાં પણ ચાલુ રહે છે. તો આમ લબ્ધ જ્ઞાનમાં એની ધારા ચાલુ રહેતી હોવાના કારણે સમ્યક જ્ઞાન નિરંતર બન્યું રહેવાના કારણે હવે એ જગતની અંદર કોઈ પણ જગ્યાએ નજર નાખે છે તો તેની અંદર એકત્વ કરતો નથી, કારણ કે એકત્વ તેનું સ્વભાવની અંદર એનું જોડાણ થઈ ગયું હોય છે. આ એની કાંઈક એક વ્યવસ્થા. હવે ત્રીજી વાત કે હવે એની સાથે હવે ચારિત્ર ગુણ પણ પ્રગટ થાય કે ન થાય, તો કે ચારિત્ર ગુણ પણ એનો પ્રગટ થયો છે. તો ચારિત્ર ગુણમાં પણ જયારે આત્માની અનુભૂતિ થઈ ત્યારે આંશિક નિર્મલતા તેની અંદર પણ જોવામાં આવે છે. કસાયનો કણિયો અનંતાનુબંધીના કસાયના અભાવમાં એટલી વિતરાકતા, એટલી શાંતિ તેની પરિણતિની અંદર પણ જોવામાં આવે છે. હવે બીજી વાત કે હવે સાથે બીજું કઈ પણ જોવામાં આવે છે કે નહીં? હા, એની પરિણતિમાં હજી રાગ પણ જોવામાં આવે. અન્ય દ્રષ્ટિ ધર્માત્મા છે, ગ્રહસ્થ છે, તો અહીંયા આગળ જેને કહેવાય કે અરે મુનિરાજ પણ હોય, તો કે તેની પરિણતિની અંદર સમ્યક દર્શન થઈ ગયું એટલે જાણે કે બધું કાર્ય પતી ગયું અને કેવી ભગવાન થઈ ગયા, તો કે એવું હોતું નથી. બરાબર છે ને? એવું કેમ હોતું નથી એનો પણ એક આખો વિષય છે. એ આખો એને દ્રવ્યાનયોગના વિષયને ખોલવો પડે ત્યારે ખ્યાલ આવે, પણ આપણે એમાં હમણાં જતા નથી. હવે સમજો કે અહીંયા આગળ જે ચારિત્ર ગુણનું જે પરિણામ છે તેની અંદર બે ધારા જોવામાં આવે છે. મિશ્ર ધારા કહેવામાં આવે એને મિશ્ર તો કઈક રાગરૂપ ધારા પણ જોવામાં આવે છે અને કઈક વિતરાગ રૂપ પરિણામ પણ જોવામાં આવે છે અને બે ધારા એની સાધક દશાની અંદર સાથે સાથે જોવામાં આવે છે. હવે એની અંદર શું થાય છે કે જે જ્ઞાની ધર્માત્મા જોવામાં આવે છે તો એ જ્ઞાની ધર્માત્મની અંદર અહીંયા આગળ પરિણતિની અંદર શુભ વિકલ્પ પણ જોવામાં આવે છે. એની અંદર જેને કહેવાય તેના પણ રાગ મિશ્રિત જ્ઞાન પરિણામ જોવામાં આવે છે. તો એની ભૂમિકાની અંદર આ પ્રમાણે આજે સમ્યક દર્શનના જે આઠ અંગની ચર્ચા જે છે નિસંકિત વિકાંતિક નિર્વી ચિકિત્સા અમુદ્રષ્ટિ ઉપગુહન સ્થિતિકરણ વાત્સલ્ય અને પ્રભાવના તો કહે છે કે આ જે આઠ અંગ છે તેનું વ્યવહાર સ્વરૂપ ચારિત્ર સંબંધીનો વિકલ્પ તો કહે છે કે તેના જીવનની અંદર જોવામાં આવે. આપણે શરૂઆત કરી હતી કે એક તો પોતાને સમ્યક દર્શન થાય તેની ખબર કેવી રીતે પડે તો કે છે કે સ્વાનુભવથી ખબર પડે કે પોતાને કેવી રીતે સમ્યક દર્શન થયું છે. આ એક પોઈન્ટ છે. હવે બીજો પોઈન્ટ કે બીજાને સમ્યક દર્શન થાય તો કેવી રીતે ખબર પડે તો જીનાગમની અંદર એ પ્રમાણે વાત કરવામાં આવી છે કે જે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો એની પરિણતિની અંદર આ આઠ અંગ જોવામાં આવે છે. સમયસાર ગ્રંથાજીરાજની અંદર નિદ્રા અધિકારની અંદર તે આઠ અંગનું નિશ્ચયથી પણ વર્ણન કરવામાં આવ્યું છે અને છ ડાળા ગ્રંથની અંદર રત્નકરણ સાવકાચાર ગ્રંથની અંદર બીજા પણ અનેક સાવકાચાર ગ્રંથોની અંદર તેનું વ્યવહારથી પણ વર્ણન કરવામાં આવ્યું છે. આમ નિશ્ચય અને વ્યવહાર બંનેની સંધિ જોવામાં આવે છે. આ પોઈન્ટ પકડાય છે કેવળ મતલબ સાધક દશામાં નિશ્ચય અને વ્યવહાર બંનેની સંધિ જોવામાં આવે છે એનું અહીંયા નિશ્ચય પરિણામ કેવા પ્રકારનું છે તેની પણ જીનાગમમાં ચર્ચા છે અને એનું વ્યવહાર સ્વરૂપ કેવા પ્રકારનું છે તેની પણ જીનાગમની અંદર ચર્ચા જોવામાં આવે છે. સાધક જીવને એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવને આ અંગોનું નિશ્ચય અને વ્યવહાર રૂપથી બંને રીતે એનું પાલન જોવામાં આવે છે. હવે એનું જે વ્યવહાર રૂપથી પાલન જોવામાં આવે છે એના પરથી અન્ય જીવ તેનું અનુમાન લગાવી શકે. આટલી વાત એટલે એને જેમ છે યથાયુક્તિ આપણે સમજવું કેમ કારણ કે ત્યાં પંચાયતની અંદર એ પણ ખુલાસો કર્યો છે કે એવું બી બની શકે કે કદાચિત કોઈને સંવેદનાની પ્રાપ્તિ નથી થઈ તો પણ એની ભૂમિકા પ્રમાણ આવી જાતના હમણાં જે હમણાં વાત કરી આઠ અંગ તો કે જે એવી જાતના પરિણામ એની ભૂમિકામાં પણ હોય આવે બરાબર કે નહીં. અને બલ્કી કાલે વાત બી કરી હતી કે સમ્યક્વ પહેલા પણ જોવામાં આવે અને સમ્યક્વની સાથે પણ જોવામાં આવે. જોજો હવે થોડા થોડા હું શાસ્ત્રીય શબ્દ પણ મૂકી સમજવા માટે. એક પૂર્વચર વ્યવહાર હોય અને એક સહચર વ્યવહાર હોય. પૂર્વચર વ્યવહાર એટલે શું અને સહચર વ્યવહાર એટલે શું કે જયારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો સમ્યક દર્શનની સાથેનો જે વ્યવહાર છે તેને સહચર વ્યવહાર કહેવામાં આવે. કોઈ જ્ઞાની ધર્માત્મા છે તો જ્ઞાની ધર્માત્મા થઈ જાય અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો એની જે ભૂમિકાની અંદર યથાયોગ્ય જે વ્યવહાર જોવામાં આવે તેને સહચર સહચર એટલે એની સાથે નિશ્ચય સાથેનો વ્યવહાર એને સહચર વ્યવહાર કહેવામાં આવે. અને શરણાનુયોગની અંદર એક પૂર્વચર વ્યવહારની પણ ચર્ચા કરવામાં આવી છે. એટલે શું કે જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એની પૂર્વની ભૂમિકાની અંદર આવો જ વ્યવહાર હોય એનાથી વિરુદ્ધ જાતનો વ્યવહાર ન. આ ખ્યાલ આવે છે કેવલ મતલબ કેવલ ફરીથી કહું છું સમ્યક ન થાય એની પહેલા એને કેવી જાતનો વ્યવહાર જોવામાં આવે તો કે છે કે એને પણ વિકલ્પાત્મક જ્ઞાનમાં વિકલ્પાત્મક શ્રદ્ધામાં એના આચરણમાં અહીંયા કહે છે કે દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિના પરિણામ જોવામાં આવે સાધનની પ્રત્યે વાત્સલ્ય ભાવ જોવામાં આવે. કોઈ સાધનની બીમાર થઈ ગયો હોય તો તેને પણ સ્થિતિકરણ કરાવવાનો ભાવ જાગે એનું પણ વૈયાવૃત્તિ કરવાના પરિણામ બને એની પણ દ્રષ્ટિ એક અપેક્ષા એ અપેક્ષિત અપેક્ષિત એ સાચી દ્રઢ વિસંગ એવી જેને કહેવાય કે એ અગ્રેસર જોવામાં આવે તો કે છે કે આવું બધું જે છે તો એની ભૂમિકામાં પણ આવા બધા પરિણામ આવો બધો વ્યવહાર પણ જોવામાં આવે છે. કારણ કે જયારે એક વાત સમજો જયારે આપણે નદી કિનારે જઈએ તો નદી કિનારે જઈએ તો અહીં તો નદી કિનારે આપણે પહોંચ્યા પણ નથી છતાં પણ ત્યાંથી જે હવાનો વેગ આવે અને અહીંયા આપણને સ્પર્શ થાય એના પછી આપણને ખ્યાલ આવી જાય કે ન આવી જાય કે હવે આ નદી કિનારો નજીક આવવા લાગ્યો છે, તો ખબર કેવી રીતે પડી કે જયારે નિકટમાં આવીશું તો એવી જ જાતનો સ્પર્શ જોવામાં આવશે. એમ જયારે સંગેશ્વરના નજીક જયારે કોઈ જીવ જાય છે તો એની જીવનમાં એની ભૂમિકામાં આવી જ જાતના પરિણામ જોવામાં આવે છે. પરંતુ એ સાર્થક ક્યારે કે સંગેશ્વર થાય તો એ સાચા વ્યવહારને પ્રાપ્ત કહેવાય. બરોબર છે ને? એની પહેલા પણ આવું જ જીવન હોય, સદાચારમય જીવન હોય, એની ગુણિના નહીં, પરંતુ એની સાર્થકતા એટલે કે એની સત્યાર્થતા ક્યારે રહેશે? તો જયારે એને પરમાર્થ થી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો અપરનું ભેદ વિજ્ઞાન સ્તરે જો એક બીજી વાત કહું, એને એનું કેમ એનું કારણ પણ થશે. જયારે આ જીવ પોતાને આત્મ જોશે ને, જયારે આ જીવ પોતાને આત્મ જશે ત્યારે આ જીવ પણ આત્મા છે એવો સાચો નિર્ણય ક્યારે? હવે જયારે અહીંયા આગળ પોતાના આત્માને જોયો તો આ જીવ પણ આત્મા છે, તો આને પણ સુખ દુઃખ નું વેદન થાય છે, તો હું પણ એનું સુખ દૂર કરું, આવો જે ભાવ વાસન આવો એસા એની ક્યારે બને? તો હવે એના પ્રત્યેની જે કરુણામુક્તિ જે છે, તો કે એની કરુણામુક્તિ ભાવ વાસન વાળી છે. પોતાના સ્વભાવને ચાખ્યો તો આ બધા જગતના પણ જીવો છે, આ બધા પણ સુખ ને અને આનંદ નો ખંડ છે, પણ પરિણતિમાં તકલીફ છે, તો એની પણ પરિણતિમાં તકલીફ કેવી રીતે દૂર જાય? આવી દયાની જે પરિણતિ જે ઉત્પન્ન થાય તે પોતાની સ્વદયા પાડે એની હકીકતમાં સાચી પર દયા જયારે એની સિદ્ધ કહેવામાં. અને આ બધા સુમેળ છે એમ નથી. હવે આ ભાઈએ પોતાને જ નથી જોયો, આ ખ્યાલ આવે છે? ભાઈએ પોતાને જ નથી જોયો, પોતાને જ ચાખ્યો નથી, પોતે કેવા સ્વરૂપે છે તેવું જેને ખબર જ નથી, એ દેહને પોતાનો માને છે. તો હવે એ કે હું આટલા કામ કરી નાખું, હું આ પ્રમાણે કરું, હું આ જીવનું કલ્યાણ કરું, આ જીવનું કલ્યાણ કરવું હોય, પંડિત ટોડરમજી ની ભાષામાં વાત કરું, આ જીવનું કલ્યાણ કરવું હોય તો તું પેલા તારું કલ્યાણ કરી નાખ. એટલે કે તું તારું કલ્યાણ કરીશ, એની અંદર બીજા જીવોના કલ્યાણના પરિણામ ઓટોમેટિકલ આવી જશે. કેવી રીતે આવી જશે? કેમ કે તે બધાને આત્મા જોયે ને, જે પોતાને અનાત્મા જોવે છે તે જગતના જીવોને પણ અનાત્મા તરીકે જોવે છે, અને જે પોતાના આત્માને આત્મા જોશે ટેસ્ટ લઈ લીધો ને, સેમ્પલ લઈ લીધું, તો અહીંયા પોતાના આત્માનો જેને ટેસ્ટ લઈ લીધો તો ખ્યાલ આવી ગયો તો કે આ જગતની અંદર જેટલા પણ જીવો છે કેવા છે? તો કે સ્વભાવે ભગવાન આત્મા. આ એનો એનો મેળ છે, આ એનું મેસિંગ છે. એટલા માટે આપણે વાત ક્યાંથી ઉપાડી હતી કે જે આ ચારિત્ર ગુણની અંદર અહીંયા જે લખવામાં આવ્યું આણ અહીં, જગતની અંદર પોતાને પણ આ ભાવનો વ્યવહાર આવી શકવાનો હોય, અને જેને આવી રીતે સંદેશની પ્રાપ્તિ થઈ હોય તો એની જીવનની અંદર પણ આ પ્રમાણેનો આ આઠ અંગ જોવામાં આવે. હવે આપણે કેમ સ્વાધ્યાય કરવો? એ તો એમ ને હોય, આપણે કેમ સ્વાધ્યાય કરવો? તો તારે સમ્યક દ્રષ્ટિ બનવું છે કે નથી બનવું? તારો વ્યવહાર કેવો જવો જોઈએ? જેવો સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર હોય, ભલે તને વ્યવહાર નથી પ્રગટ થયો, નિશ્ચય વિના વ્યવહાર પ્રગટ ન થાય, પરંતુ તારો એક ભૂમિકા પ્રમાણ તારો વ્યવહાર કેવો હોવો જોઈએ? તો એ છે કે જેવા સમ્યક દ્રષ્ટિને વિચાર છે, જેવું એને સમ્યક જ્ઞાન બતી રહ્યું છે, તેવું જેનું એનું સદાચરણ બતી રહ્યું છે, તો સારી પરિણતિની અંદર પણ એવો જ ભાવ અહીંયા આગળ એવું મેસેજ તો એ છે કે એવી જાતના મેસેજ વાળા તારા એના પરિણામ હોવા છે. તો એટલા માટે આપણે પણ પોતાની મતિને, આપણી શ્રદ્ધાને, આપણા સદાચરણને, આપણા આચરણને, એ બધાને જેને કહેવાય કે સુરક્ષિત અથવા તો જેને કહેવાય શુદ્ધ કરવા અર્થે સમ્યક દ્રષ્ટિના કેવી ટાઈપના વિચારો છે, તો કે એને પણ જીવનમાં અપનાવીને અને સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો. બરાબર? હવે જુઓ, કાલે આપણે વાત કરી હતી નિસંકિત અંગની અંદર બે પાર્ટ, એની અંદર એક નિસંકિત શબ્દનો અર્થ થાય છે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, તો કે છે કે તે ભય રહિત જોવામાં આવે છે. આ એક પોઈન્ટ. અને બીજો પોઈન્ટ કયો છે? કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા તે સંશય રહિત જોવામાં આવે છે, એટલે એને તત્વ સંબંધી કોઈ પણ પ્રકારનો સંશય જોવામાં આવતો નથી, અને જગતના પદાર્થો સંબંધી એને કોઈ પણ પ્રકારનો ભય જોવામાં આવતો નથી. આ આપણો આ રીતે ટોપિક ચાલે છે. એની અંદર આપણે સંત ભયની ચર્ચાની અંદર કાલે આપણે ચર્ચા જોઈ હતી વેદના ભય, તો કે છે કે આ વેદના કેમ થાય છે? વેદના સમજવી બરોબર બરાબર ને? વેદના થવું અલગ વાત છે અને વેદનાનો ભય થવો અલગ વાત. વેદના તો જ્ઞાની ધર્માત્માને પણ જોવામાં આવશે. એવી જાતનું અસાતાવેદનો ઉદય હોય અને શરીરમાં રોગ આવી જાય તો એમને પણ વેદના જોવામાં આવે નથી આવતી એમ નહીં, ભૂમિકા અનુસાર એમને પણ વેદનમાં જ્યાં સુધી અર્જુન રાગ ઉભો છે જેટલો જે ભૂમિકા પ્રમાણ તો કે છે એટલું દુઃખનું જે વેદન છે તો ત્યાં આગળ પણ એટલી વેદના અવશ્ય જોવામાં આવે છે. કોઈ તે સમ્યક દર્શન થઈ
ગયો
એટલે હવે કશું રહ્યું જ નહીં, હવે કોઈ વેદના જ નથી. તો કે તમે બારમા ગુણસ્થાન ની વાત કરો તો અમને મૂક્યું બારમા ગુણસ્થાન હવે કોઈ પણ પ્રકારનો રાગ નથી, પૂર્ણ વિતરાગી થઈ ગયા છે. પરંતુ એની પહેલાની ભૂમિકાની અંદર હજી કસાય ઉભી છે, હજી એ પ્રમાણેનો કંડ ઉભો છે. અને કોઈ કે સુરવથા રૂપથી છૂટી ગયો છે તો કે એમ હોતું નથી, આંશિક દુઃખનું વેદન તે રીતે જોવામાં આવે. હવે વાત એ છે કે જે ટોપિક ચાલે છે તો કે છે કે વેદના ભય, તો કે છે કે આ વેદનાનો ભય આને કેમ છે અને વેદનાનો ભય કેમ છે? એટલે કે મને વેદના તો નહીં આવી જાય ને, મને વેદના તો નહીં આવી જાય ને. તો કે છે કે વેદના ક્યાં ઉત્પન્ન થાય છે? એટલે કે શરીરના નિમિત્તે વેદના જોવામાં આવે છે, વેદના જીવની પર્યાયમાં જોવામાં આવે છે. પરંતુ તેની અંદર બહેરીમાં આ શરીર દેહ એ સંયોગમાં જોવામાં આવે છે. દેહમાં જેટલું એટેચમેન્ટ છે, દેહમાં જેટલો રાગ તીવ્ર છે, દેહમાં જેટલી એકત્વ બુદ્ધિ છે, તો કહે છે કે તેટલી વેદના એને અત્યંત વધારે જોવામાં આવશે. તો ઉપાય શું છે, વેદનાને જીતવાનો ઉપાય શું છે? તો કહે છે કે દેહથી ભેદ વિજ્ઞાન એ વેદનાને જીતવાનો ઉપાય, નંબર એક. નંબર બે, વેદનાથી પણ ભેદ વિજ્ઞાન છે વેદનાને જીતવાનો ઉપાય. જે સુખ દુઃખના જે પરિણામ થાય છે તે દુઃખના પરિણામ વખતે પણ આપણું ચિંતન કેવા પ્રકારનું હોવું જોઈએ કે આ જે વેદના થાય છે તે મારો સ્વભાવ નથી. સમજો, દેહ છે તે હું નથી, એક એક શબ્દ ધ્યાન આપજો. દેહ છે તે હું નથી અને વેદના છે તે મારો સ્વભાવ નથી. ભલે મારી ફરક પડે, કારણ કે દેહ છે તે અન્ય ક્ષેત્રે છે, દેહ છે તે મારાથી અત્યંત ભિન્ન છે અને વેદના છે તે એક સમયની અવસ્થામાં થાય છે. આ બંનેમાં ડિફરન્સ ખ્યાલ આવે છે. જે દેહ છે તે આત્માથી ભિન્ન દ્રવ્ય છે અને જે વેદના જે છે તે જીવની એક સમયની અવસ્થા પરિણતિ, તેમાં વેદના જોવામાં આવે છે, તેમાં દુઃખનું વેદન જોવામાં આવે છે. હવે મારે ભેદ વિજ્ઞાન કેવી રીતે કરવું? તો કે છે કે આ દેહ છે તે હું નથી અને અહીંયા આ જે વેદના જે થાય છે તે મારો સ્વભાવ. હું આ દેહ હું કેમ નથી? કારણ કે હું તો એક જાય સ્વભાવે રહેલું અને આ વેદના મારો સ્વભાવ કેમ નથી? કારણ કે હું તો સુખ સ્વભાવે રહે. આત્મામાંથી સુખ નીકળે, વેદના ન નીકળે. આત્માના લક્ષે સુખ નીકળે, વેદના ન નીકળે. પરના લક્ષે વેદના થાય, આત્માના લક્ષે સુખ થાય. આ બંનેમાંથી ફરક ખ્યાલ આવે છે કે નહીં? કેવાનો મતલબ તો કે છે કે પરના લક્ષે વેદના થાય, આત્માના લક્ષે સુખ થાય. જેટલું જેટલું આત્માની અંદર નિમપણું આવે છે તેટલા તેટલા વિભાવ ભાવ ચાલ્યા જાય છે અને જીવનો જેવો સ્વભાવ હોય તેવો અહીંયા આગળ પ્રગટ થઈ જાય છે. એમાં મેન રોલ કોનો અદા થાય છે? તો કે એને જીતવા માટે મેન રોલ પોતાનો વિરિયગુણ, પોતાનો પુરુષાર્થનો અદા થાય. અને એ વિરિયગુણ શું કામ કરે તેનો ઉપયોગ લગાવવો. વિરિયગુણ એવું કે શું કામ કરે કે વેદનાના કાળમાં પણ આપણે વેદનાને જીતી લઈએ છીએ. તો કે છે કે જે જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય જે સ્વસન્મુખ થાય છે એની જગ્યાએ સ્વસન્મુખ વળવાની અંદર એ વિરિયગુણ કામ કરે તો સ્વભાવનું અવલંબન લઈને વેદના નીકળી જાય. હવે સાંભળો, એને નીકળવું હોય તો નીકળે, રહેવું હોય તો રે. એટલે છે કે હું ત્યાં નથી, હું મારા ચૈતન્ય સ્વભાવમાં છું. આમ ચૈતન્ય સ્વભાવની વારંવાર વારંવાર દ્રષ્ટિ કરીએ તો શું થઈ જાય છે કે વેદના પણ એક કાળ છે. સાંભળજો, એને ટેકો કોનો છે? એને મારા સ્વભાવનો ટેકો નથી. વેદનાને ટેકો કોનો છે? એટલે કે કર્મનો ટેકો છે, અસાતા વેદનીનો ટેકો છે, અંતરાય કર્મનો ટેકો છે. આ બધા ટેકા મોહનો ટેકો છે. એટલે કે આ બધા કર્મના ટેકામાં વેદના છે. આ વેદના છે તે મારા સ્વભાવના ટેકાથી નથી ઉભી. કર્મનો ઉદય એક સરખો રહેતો નથી, આવ્યો છે તો નીકળી જવા વાળો છે. એમ વેદના આવી છે તો નીકળી જવા વાળી છે, કારણ કે તે સ્વભાવ નથી. અને એના અહીંયા જ્ઞાન થાય છે તે નીકળી જવા વાળું નથી, કારણ કે તેનું સ્વભાવ પરિણામ છે. આમ જ્ઞાન ભાવને વારંવાર 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 જોવે તો આ કાળ ખતમ થઈ જાય અને જ્ઞાન ગાયકનું કરીને જે આગળ વિતરાક થઈ શકે. એવા એવા સાંભળજો, એવા અનેક મુનિરાજોના ઉદાહરણ, એવા અનેક મુનિરાજોના ઉદાહરણ આપણા જીરાગમની અંદર ભરેલા પડ્યા છે.
કે પછી ઘોર ઉત્સર્ગ આવી જાય છતાં પણ ઉત્સર્ગના કાળ ની અંદર કેવળ ના એક અંગ્યો જે બાર અંગની રચના થાય છે ને, તો બાર અંગની રચના ની અંદર જેને કહેવાય કે એક અંગની રચના એવી થાય કે 24 તીર્થંકર થાય છે, અને 24 તીર્થંકર ના દરેક તીર્થંકર ના કાળમાં 10-10 પણ થાય છે. તો કે છે કે 10-10 ઉત્સર્ગી કેવલી થાય, અને બીજા કોણ થાય? તો કે જે 10-10 તો એક ઉત્સર્ગી કેવલી થાય, અને બીજા કોણ થાય? એટલે કે 10-10 બીજા એવા જીવ થાય કે જે આ પ્રમાણે વેદના ને કે ઉત્સર્ગ ને જીતીને તો કે છે કે અનુત્તર વિમાન વગેરે ની અંદર ઉત્પન્ન થાય. પોઈન્ટ પકડે છે? શું કહેવા માંગીએ છીએ? ફરીથી સાંભળજો બરોબર. એક તો જયારે મુનિરાજ જયારે સાધના કરતા હોય ત્યારે એમને પણ સત્તામાં અનેક પ્રકારના પરમાણુઓ પડેલા હોય, અને એનો પણ જયારે ઉદય નો ખેલ છે તો ઉદય તો આવા વાળો છે. એ વખતે પણ અહીંયા આગળ એમના ઉપર ઉત્સર્ગ થયો છે, અને ઉપગ્રહના કાળ ની અંદર પણ અહીંયા આગળ જોવામાં આવે તો શરીરે ઘા વાગેલા હોય, તો એમને પણ અહીંયા આગળ વેદના જોવામાં આવે છે. હવે વેદના જોવામાં આવતી હોવા છતાં પણ આ પ્રમાણે ભેદ વિજ્ઞાન ની ધારા વર્તે છે, એમનો પુરુષાર્થ વર્ત્યો છે, એમનું જ્ઞાન અહીંયા આગળ વર્તે છે, તો એ બધા ગુણોને શું કરે છે? એટલે કે અહીંયા બધા ગુણોને લડાઈમાં મૂકી દે છે, અને બધા ગુણો શું કરે છે કે એ અહીંયા આત્માની અગ્રેસર થાય છે, અને અગ્રેસર થઈને શું કરે છે કે અહીંયા અંતર્મુહૂર્તની વેદના છે એનું લક્ષ્ય છોડીને સ્વભાવ અનુરૂપ ઉપયોગ કરીને અંતર્મુહૂર્તની અંદર શ્રેણી માંડીને કેવલતાની પ્રાપ્તિ કરવા. એવા એટલા 10-10 તીર્થંકો એક એક તીર્થંકરના કાળમાં આવા 10-10 ઉત્તર કેવડીની પણ કથાઓ એટલે છે કે જે આચાર્ય દેવ બનાવે છે એવો પણ એક અંગ જોવામાં આવે. હવે બીજું, કદાચિત કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ તો પછી એ મુનિરાજનું શું થાય? તો કે છે કે કદાચિત જો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી તો કે છે કે અનુત્તર વિમાનની અંદર જેને કહેવાય ત્યાં ત્યાં ઉતાર આપી જાય છે. અનુત્તર વિમાન સર્વા સિદ્ધિ વગેરે દેવોની અંદર ત્યાં જે છે જેને કહેવાય કે ઉતાર આપી જાય છે. એટલે સર્વા સિદ્ધિ વગેરે જેવોની અંદર ઉત્પન્ન થવું એટલે શું કે સર્વા સિદ્ધિમાં જે ગયો એના પછી એક જ ભાવ એને કહેવાય મનુષ્યમાં આવી રીતે મુક્તિ ચાલ્યા જાય. બીજા બધા વિમાનમાં શું થાય છે? એકાદ ભાવ કદાચ બીજો વધારે હોય, પરંતુ સરવાળે શું થાય છે કે જે વેદના ને જીતે છે એને જગત જીતી લે છે. કેમ? કારણ કે આ વેદના છે ને એની અંદર કોને જીતવાનું હોય છે? જો એનું પણ એક લોજિક, વેદના ની અંદર કોને જીતે છે? હકીકતમાં અખંડપણે સ્પર્શેન્દ્રિયને જીતે છે, કારણ કે આ અખંડપણે સ્પર્શેન્દ્રિય જોવામાં આવે છે, અને અહીંયા આગળ ગમે ત્યાં ઘા લાગેલા હોય છે, અને એ સ્પર્શેન્દ્રિયના માધ્યમથી હકીકતમાં તો તે જ્ઞાન કરે પણ ઉપયુક્ત થાય છે રાગ જોડે, એ વેદન જોડે ઉપયુક્ત થાય છે અને તકલીફ જોવામાં આવે છે. તો ત્યાંથી જે ઉપયોગને ડાયવર્ટ કરે છે તો જેને સ્પર્શેન્દ્રિય જીતી લીધી તેને સર્વેન્દ્રિયો જીતી. આ બહુ એક એવી સિસ્ટમ છે કહેવાનો મતલબ કે આ પ્રમાણે જે વેદનાનો જીતતા થઈ જાય છે તે જેને કહેવાય કે અહીંયા આગળ આ પ્રમાણે આત્માની આરાધના ની અંદર આગળ વધીને અને સમસ્ત વેદના આ સંસારની વેદના હંમેશના માટે એટલે છે કે સમાપ્ત કરી લે. તો એક વાત છે, લડાઈમાં તમે જાઓ એની એક પદ્ધતિ, લડાઈ લડવાની જે એક પદ્ધતિ હોય છે, પછી સાચુકલી લડાઈની વાત કરું છું. સાચુકલી એટલે જે રાજા મહારાજા જે લડાઈ કરતા હોય ને એની વાત ચાલે છે. કોઈને તલવાર ચલાવતા ન આવડે ને ભાઈ લડાઈમાં ઉભો રહેતો દશા શું થાય? થાય શું? એ તો ઘણી વાર એવા પ્રશ્ન આવે છે લોકમાં, લોક લડવામાં, એટલે આપણે અહીંયા આગળ સમજો કે ઇન્ડિયાની બોર્ડર ઉપર આપણે સૈન્ય છે, સમજો કે માની લો કે અહીંયા આગળ 11-12 લાખ નું સૈન્ય બરોબર ને, તો એ છે કે આમે આપણે સૈન્યની તો જરૂર હોય બરોબર કે નહીં? કેવો મતલબ કારણ કે આમ દિવસે દિવસે વધારે જરૂર પડે છે. એટલે હિન્દુસ્તાનની અંદર કેટલા બધા નવરા બેસ્યા છે એ બધાને સૈનિકો બનાવી દે તો શું વાંધો હશે? પણ પકડાય છે કેવો મતલબ? એટલે કે કેટલા બધા, દાખલા તરીકે સમજો કે 25 લાખ એવા છે જે સરખા છે છતાં પણ શું કેવા છે? કેવો મતલબ કે નવરા છે. નવરા એટલે ખ્યાલ આવે ફ્રી બરોબર છે? તો કે છે કે ફ્રી છે, નવરા છે, જવાન છે, એટલે એ બધાને પણ સોલ્જર બનાવી દેવામાં આવે તો વાંધો શું છે? કેમ ગવર્મેન્ટ લેતી નથી? એટલે છે કે સવાર એનો નથી, ગવર્મેન્ટ કેમ નથી લેતી? અને બીજી વાત સાંભળી લેજો, સવાર એનો બી નથી કે તમારા પૈસા નો હોય, વાત એ નથી ચાલતી, પણ જેનામાં સક્ષમતા હશે તેને ત્યાં આગળ ઉભો રાખવામાં આવશે. જેનામાં સક્ષમતા જ નહીં હોય તે એ ભાઈ ત્યાં ઉભો રહીને કરશે શું? પોઈન્ટ પકડાય છે કેવાનો મતલબ? એવી રીતે કોઈ ગમે તે મામા મામા કરીને હવામાં તલવારો ચલાવે અને જયારે કે છે કે હું શત્રુને જીતી લઉં, તો કે છે કે શત્રુને જીતવાની વાત તો દૂર રહે પણ શત્રુ તારે જીતી લેશે તો કે તારી સત્તા નહીં રહે. સત્તા એટલે શું ચાલ્યો છે એમ કહેવાનો મતલબ?
અહીંયા આગળ કહે છે એવી રીતે મોહને જીતવો છે, એવી રીતે સમ્યક દર્શન ની પ્રાપ્તિ કરવી છે. અને સામે આગળ જેને કહેવાય કે શત્રુ રૂપિયા મોહ પોતાના શત્રુ લઈને ઉભો છે, તો કે છે કે આર્ટ છે. સમ્યક દર્શન સમ્યને જ્ઞાન કહું તે એક આર્ટ છે, એક કળા છે. તો કે છે કે કળાથી મોહને જીતવો પડશે. અહીંયા આગળ આપણા થોડા થોડા ઉપર છેલ્લા એટલે છે કે અહીંયા આગળ વિચારોથી બોલો મોહ અહીંયા આગળ જેને કહેવાય કે આપણને જેને કે આપણાથી જીતાઈ જાય, તો કે એવું બનશે મને મોહને સ્ટાઇલ થી જીતવો પડશે. અને એની સ્ટાઇલ શું છે? એની એક જ સ્ટાઇલ છે, એની સામે જવાનું બંધ કરી દો. બીજું કોઈ સ્ટાઇલ જ નથી. અને સ્વભાવની સામે જવાનું ચાલુ કરી દો. સ્વભાવ એટલે હું પોતે અને મોહ એટલે હું નહીં. બસ સીધે સીધી આ બે વાત છે. એની અંદર પોતાનું જેટલું ધૈર્ય ઉછળશે, ન જવો ન જવો ન જવો ન જવો આપણો કેટલો કરશે, ઉભો રહેશે, થાકી જશે, વાતમાં પતી જશે. આમ અહીંયા આગળ કહેવાય એને ભાવ ના આપવું, સમજો એને લક્ષ ના કરવું અને એને પોતાનામાં ન સ્થાપવું. આ ઇમ્પોર્ટન્સ છે સમ્યક દર્શન માટે. આ ઇમ્પોર્ટન્સ છે કે મારી ચીજ નથી, એ મારું સ્વરૂપ નથી, એ વિભાવ છે. એ પ્રમાણે વારંવાર જે કઈ કરવાથી જયારે એના સ્વભાવ આપણું લક્ષ્ય જતું રહે છે તો ઉપયોગ સ્વભાવ સન્મુખ થઈને પોતાનું કામ બરાબર કે. હવે જુઓ આગળ, હવે આપણે એક બીજો ભાઈ ઉપાડીએ. કયો ભાઈ? અરક્ષા ભાઈ. બરાબર. હવે અરક્ષા ભાઈ ક્યાં થતો હશે? યુએસમાં થતો હશે, ઇન્ડિયામાં થતો હશે, આફ્રિકામાં થતો હશે. અરક્ષા નો ભાઈ, મારું કોઈ રક્ષક નથી, મને કઈ થઈ તો નહીં જાય ને, આ પ્રમાણેનો ભય આ તો વાત છે. લગભગ ક્યાં થતો હશે? તમારે યુએસમાં વધારે થાય કે અમારે વધારે થાય? એવું છે. જો જ્યાં મોહ હોય ત્યાં થાય છે. આ મૂળ બિંદુ પકડવાનો છે. બધે થાય છે ને, જ્યાં મોહ નથી ત્યાં નિયમથી નથી, અને જ્યાં મોહ છે ત્યાં નિયમથી છે. તમે દુનિયાના કોઈ પણ જગ્યાએ ચાલ્યા જાઓ, અહીંયા તો એ એવું છે. જો અમે શું કહેવા માંગીએ છીએ, આપણને એટલે સામાન્યપણે આ ભય પણ જોવામાં આવે છે કે મારું કોઈ રક્ષક નથી, એટલે અરક્ષાનો રક્ષા નહીં, મારી કોઈ રક્ષા કરવા વાળું તો નથી, મને કઈ થઈ તો નહીં જાય ને. આવી જાતનો ભય આપણને એને કહેવાય કે નિરંતર જેને કહેવાય કે સતાવતો રહે છે. તે છે કે એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ પકડો, એનું હાર્દ પકડો, એ ભયનું હાર્દ પકડો. કે પોતાનું મૂળ કારણ એ છે કે પોતે હકીકતની અંદર સત સ્વભાવીપણે રહેલો છે. હવે પોતે અહીંયા આગળ જયારે સત સ્વભાવથી જયારે અહીંયા આગળ રહેલો હોય અને જેવો અહીંયા આગળ એટલે કે જે સંયોગનો ઉપયોગ થાય અથવા તો અનેક વિયોગ, સમજો જેવો અહીંયા આગળ જેને કહેવાય કે અનેક પ્રકારમાં જેવું મનમાં ધારી રાખ્યું છે એ પ્રમાણે અહીંયા આગળ જો સંયોગો ન જોવામાં આવે તો તરત આપણને શું થઈ જાય છે કે આપણને અહીંયા આગળ રક્ષા સંબંધીનો ભય જોવામાં આવે. હવે સમજો એનું સારળ સરળ પહેલા એમને એની થિયરી શું છે એ તને સમજી લો. આ ટોપિક એને આપણે કેવી રીતે સમજવાનો છે? અરક્ષા ભય ત્રણ બિંદુ છે. દ્રવ્યની સુરક્ષા તેના ધર્મને આધીન છે, નંબર એક. બહારની સુરક્ષા પુણ્ય પાપને આધીન છે, નંબર બે. અને પરિણામની સુરક્ષા મોહના સદભાવ અને અભાવને આધીન છે, નંબર ત્રણ. આપણે આ રીતે સમજીએ આખું સર્વાંગીનું સ્વરૂપ ખ્યાલમાં આવશે અને આપણે એમાં શું વિચારીએ છીએ એમ ફરીથી કહું છું. બરાબર. દ્રવ્યની સુરક્ષા એ એના ધર્મોને આધીન છે. એના ધર્મો એટલે અહીંયા આગળ સ્વભાવ, એ પોઈન્ટ ખ્યાલ રાખજો. ધર્મો એટલે સ્વભાવ એટલે શું પાછું? તો કહે છે કે એમાં નિત્ય સ્વભાવ, અનિત્ય સ્વભાવ, સત સ્વભાવ, અસત સ્વભાવ, એ બધા જે ધર્મો જે છે વસ્તુ એ ધારી રાખેલો ભાવ એટલે શું એ પણ સમજીશું. આ થોડા થોડા શબ્દ તમે સમજતા જાઓ. બરાબર ને. એને શું કહેવામાં આવે? એને સ્વભાવ કહેવામાં આવે. જેમ આત્મા છે તો નિત્ય છે, તો નિત્ય શું છે? એનો સ્વભાવ છે એમ. બરાબર. હવે જોઈએ બીજો પોઈન્ટ કયો કીધો તો બહારની વ્યવસ્થા એટલે બહારના સંયોગની અપેક્ષા એ વાત ચાલે છે. તો કે છે કે એની જે વ્યવસ્થા જે છે તો કે છે કે પુણ્ય અને પાપને આધીન. જીવના જેવા જેવા પુણ્ય અને પાપના ઉદય હોય તો કે છે કે એ અનુસાર એની બહારની વ્યવસ્થા જોવામાં આવે છે. એની સુરક્ષા અસુરક્ષા એ એના પુણ્ય પાપને આધીન છે. અને નંબર ત્રણ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પરિણામની સુરક્ષા મોહના સદભાવ અને અભાવને આધીન છે. બરોબર, આટલું ક્લિયર. હવે સમજો, સૌથી પહેલો બિંદુ કયો છે? દ્રવ્યની સુરક્ષા. જગતની અંદર અનંત દ્રવ્યો છે, તો કહે છે કે તે અનંત દ્રવ્યોની સુરક્ષા કોને આધીન છે? તો કહે છે કે તેના સ્વભાવને આધીન છે. હવે આપણે સમજીએ, સૌથી પહેલા હું કેટલાક ક્વેશ્ચન પૂછી છે, તમે જવાબ આપો. બરોબર ને? તમારા સોનાના દાગીના હોય, સોનાના દાગીના, બરોબર ને, ક્યાં સુરક્ષિત છે? એટલે આપણે ઘરમાં લોકરમાં મૂકીએ, આપણું બેગમાં લોકર હોય ને, એની અંદર સુરક્ષિત છે કે ઘરમાં સુરક્ષિત છે? અને મારી પાસે ત્રીજું એ કહી દઉં છું કે જમીનમાં સુરક્ષિત છે. કારણ કે પહેલાના જમાનામાં એવું હતું કે જમીનની અંદર દાટીને લોકો પોતાના દાગીનાને સોના શું કરે, એટલે કે રાખે, પાથરી દે. બરોબર કે નહીં? કહેવાય એની પર રાખે. મારો પ્રશ્ન એ છે કે જે સોનાના જે દાગીના જે છે, તો કહે છે કે એ જે તમારા દાગીના જે છે, તમારા આ શબ્દ બરોબર સાંભળજો પાછા, એટલે ખ્યાલ આવે એમાંથી. બરોબર ને? કે આ જે તમારા જે પિયરથી આવેલા, તમારા એટલે વળી પાછા ઓલા નહીં, એટલે ભાઈઓએ આપેલા એ નહીં, સાસરેથી આવેલા નહીં, આ પિયર વાળા. બરોબર ને? તો કે છે કે એ જે પિયર વાળા જે દાગીના છે, તો કે છે કે એ ક્યાં આગળ સુરક્ષિત છે? એટલે કે ઘરમાં સુરક્ષિત છે, કે લોકરમાં સુરક્ષિત છે, કે જમીનની અંદર દાટેલા છે તે સુરક્ષિત છે? ક્યાં એ સુરક્ષિત? તમારો જવાબ તો નહીં યાદ રાખજો, પછી આપણે એનું એનાલિસિસ કરીએ છીએ. બરોબર કે નહીં? પૈસા હોય, પૈસા, બરોબર ને, તો પૈસા ઘરમાં સુરક્ષિત છે કે અહીંયા બેંક અને લોકરમાં અને બેંકોમાં સુરક્ષિત છે? બરોબર દિનેશભાઈ? અરે પૈસા, પૈસા એટલે પૈસા સુરક્ષિત ક્યાં છે? બેંકના લોકરમાં અથવા તો બેંકમાં સુરક્ષિત છે કે તમારા ઘરે પડી આવે કોઈ વાંધો નથી? અમુક ગામ એવા હોય કે જ્યાં તેના પાસે ખતરોગી હોય. બરોબર કે નહીં? કેવું નતું? તો કે છે કે ત્યાં સુરક્ષિત છે. તો કે કશે સુરક્ષિત? એટલે કે નથી. બરોબર કે નહીં? કેવાય છે. આમ તમારી જે મૂલ્યવાન ચીજ છે, તો તમારા બધાનું એમ કેવું છે કે તે કશે પણ સુરક્ષિત નથી. એમ કેમ કેવું છે? કારણ કે એમ એટલા માટે કેવું છે કે ગમે ત્યારે ચાલ્યા જઈ શકે. બરોબર કે નહીં? આપણો પહેલો બિંદુ ફરીથી યાદ કરો તો પહેલો બિંદુ કયો કીધો? કે દ્રવ્યની વ્યવસ્થા, બરોબર, દ્રવ્યની સુરક્ષા, બરોબર, એ કોને આધીન છે? પોતાના સ્વભાવને આધીન છે, પોતાના ધર્મોને આધીન. બરોબર? હવે તમે મને એમ કહો, આ તો એક જો આ બધા ટેકનિકલ પોઈન્ટ છે અને આ બહુ ફંડામેન્ટલ સમજવા જેવા છે. આ તમારો દાગીનો છે. હવે તમે એમ કહો કે માની લો કે એમ કહો કે આ મને અહીંયા કયો લોકર
પંચાયત,
અને આ જે દાગીનો છે તમે એમ કહો છો કે મેં આ અહીંયા આગળ ઘરમાં મૂક્યો, ઠીક છે? બરોબર છે? અને આપણે અહીંયા આગળ એમ કહીએ છીએ કે આ એક દ્રવ્ય છે, અને દ્રવ્ય છે એની સુરક્ષા ક્યાં છે? અહીંયા છે કે અહીંયા છે, કે એની સુરક્ષા એનામાં પડેલી છે. હવે ખબર પડે છે કે નથી પડતી? અરે ખ્યાલ આવે છે કે નથી આવતો? એ કહે છે કે આ સુરક્ષિત એટલે શું? આ સુરક્ષિત નો અર્થ છે કે એ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવમાં જ વર્તે, એ દ્રવ્ય પોતે પોતાનામાં જ રહે, અન્ય દ્રવ્ય રૂપે ન થવું, તે જ તેની સુરક્ષા છે. આ દ્રષ્ટિકોણ છે દ્રવ્યાથી વ્યક્તિ આ દ્રવ્યને કેવી રીતે જોવો? ખ્યાલ આવે છે? કેવાનો મતલબ, આનામાં ઉત્પાદન દ્રવ થાય છે કે નહીં? ઉત્પાદન દ્રવ્ય ખ્યાલ આવે છે? દરેક પદાર્થ ટકીને પરિણમન કરે છે, અને ટકવું તે ચીજનો સ્વભાવ છે, અને પરિણમન કરવું એ પણ દ્રવ્યનો સ્વભાવ છે. હવે તમે મને એમ કહો કે લોકરમાં મૂકો તો પણ સોનું સોના રૂપે રહે કે ના રહે? રહે. બરાબર કે? અને અહીંયા ઘરમાં મૂકીએ તો પણ સોનું સોના રૂપે રહે કે ના રહે? એટલે કે રહે. કેમ રહે છે? અને કેમ રહે છે? કારણ કે એનો જેવો સ્વભાવ છે એવો તે દ્રવ્ય છે, એ અનુસાર એ દ્રવ્ય એનામાં સુરક્ષિત. પણ આપણને એમ કેમ લાગે છે? કારણ કે આપણે સંજોગની દ્રષ્ટિથી જોઈએ અને આપણે એને પોતાની સાથે રાખવા માંગીએ છીએ, કારણ કે મોહ પડેલો છે. એટલે આપણને પ્રત્યેક સમયે એ પદાર્થ સંબંધીનો મોહ પડેલો હોવાના કારણે આપણને એમ થયા કરે છે કે આની કોઈ રક્ષા નથી થતી, તો આનું શું થશે? આવો ભાઈ આપણને લોકરમાં મૂક્યો હોવા છતાં પણ રહ્યા કરે છે, અવ્યક્ત પડે. પણ પકડાય છે? શું કહેવા માંગે છે? વસ્તુનો મોહ તોડવા માટેનો ઉપાય શું છે? એટલે કે એના પ્રત્યેની જે સંયોગ બુદ્ધિ છે એ તોડવી, જે મોહ તોડવાનો ઉપાય છે.
અને એના સ્વરૂપને એના સ્વરૂપથી સમજવું કે આનામાં પણ ઉત્પાદન દ્રવ્ય સંસાર, આનામાં પણ ઉત્પાદન દ્રવ્ય સંસાર. આ દ્રવ્ય જગતની અંદર કોઈ પણ જગ્યાએ મૂકી દો, કપડ પોતે પોતાના સ્વભાવમાં રહેલો છે અને મારાથી જુદો છે, તો આની અહીંયા આગળ રક્ષા કરવાનો ભાવ શું થઈ જશે? કે એને પોતાનાથી જુદો જાણશું તો એની રક્ષા કરવાનો ભાવ સમાપ્ત થઈ જશે. તો એને લગતો જે મોહ છે તો કહે છે કે એ પણ સમાપ્ત. જો જીણા ગંધે સમજવું હોય તો તમારે આ જે જૈન દર્શનના સિદ્ધાંત છે એને આપણે સમજવું પડે. બે દ્રવ્યોની ભિન્નતા છે, ષટ કારકનું પ્રકરણ છે, સ્વતંત્રતા છે, દ્રવ્ય ગુણ પર્યાયની એક વ્યવસ્થા છે, એને કેવી રીતે આપણે સમજીએ તો આ મોહનો નાશ થાય. એના કેટલા કમ્પલસરી કોર્સ, કેટલા ભાવાવેશની અંદર મોહ ચાલ્યો જાય અને આપણને આત્માની અનુભૂતિ થઈ જાય એમ નહીં બને. બીજી વાત, અહીંયા આગળ સાચી દિશાની અંદર જો વસ્તુ પર જ્ઞાન કરવામાં આવે તો જ્ઞાન પણ થાય અને એ સંબંધીનો રાગ તૂટે એટલે વૈરાગ પણ ઉપર. જ્ઞાન અને વૈરાગ્ય બંને એક સાથે પ્રગટ થાય. કેવી રીતે પ્રગટ થયું? કે આ મારી ચીજ નથી એવું મેં જ્ઞાન કર્યું, આ દાગીના મારી ચીજ નથી એવું મેં જ્ઞાન કર્યું. હવે જયારે જ્ઞાન કરવાની સાથે જયારે મેં જ્ઞાનમાં એમ લીધું કે આ મારી ચીજ નથી, તો એના પ્રત્યે કેટલો રાગ રહે? હવે કદાચિત થોડો ઘણો બચ્યો બી હોય તો પણ રાગમાં દંડ કેટલો છે? તો કે એ રાગ પણ શું થશે? કે સ્વભાવના જોડે તે રાગ પણ નીકળી જવા વાળો છે. અરે ખ્યાલ આવે છે કે નથી આવતો? અજ્ઞાન દશામાં દાગીના ચોરાઈ જાય, સમજો, અજ્ઞાન દશાની અંદર દાગીના ચાલ્યા જાય અને એ જે દુઃખ થાય છે, અને જ્ઞાન દશા થતા દાગીના ચાલ્યા જાય એ વખતે પણ કદાચિત દુઃખ થાય, છતાં પણ એ બંને દુઃખની અંદર આસમાન અને જમીનનો અંતર જોવામાં. ઉપાય શું છે? ઉપાય શું છે? દાગીનાને કેટલા સુરક્ષિત કરીએ તો સુરક્ષિત થઈ જાય. એટલે કે તું પેલા તો બુદ્ધિ મટાવી દે, દાગીના પોતાના સ્વભાવથી સુરક્ષિત છે, આ ઉપડવું જોઈએ. પણ આને મારાપણાની ગંધ પડેલી છે, રાગની ગંધ પડેલી છે, તો એના દ્રવ્યનો વાળો જે સિદ્ધાંત છે એ જલ્દી પચતો નથી, એમાં રસ નથી આવતો. કેમ રસ નથી આવતો? કારણ કે સરવાળે તો મારા તો છે ને, મારા સંપર્કમાં તો છે ને, અત્યારે તો મારા કહેવાય ને, આવા બધા જે પરિણામ જે છે તેના નિરંતર બન્યા કરે. અને એની જેને કહેવાય કે સાર સંભાળી અંતર પોતાની જિંદગી ચાલશે. ખ્યાલ આવે છે કે નથી આવતો? તમારા રૂપિયાની નોટ બરોબર કે નહીં? બરોબર, તમારા રૂપિયાની નોટ કેટલી સુરક્ષિત છે અને ક્યાં આગળ સુરક્ષિત છે? બરોબર, પડી રે બંધ થઈ ગઈ. અત્યારે ઇન્ડિયાની અંદર તો ઢગલા મૂક્યા હતા અને ઢગલા ભેગા કર્યા હતા અને અહીંયા આગળ કે આ મારી નોટો અને આ મારી નોટો મારી નોટો. ગવર્નમેન્ટ કે આનો આ તમારી અહીંયા આગળ 2000 ની નોટ અહીંયા આગળ બંધ, ભાગી ગઈ ચોકડી. અને ચોકડી ભાગી ગઈ પછી શું થયું? એટલે કે તે સુરક્ષા કરી હતી ને, એટલે કે તું જેની સુરક્ષા કરવા બેસ્યો તો પડી રે ગવર્નમેન્ટે શું કહી નાખ્યું? એટલે કે ચોકડીમાં. વિચાર કરો તમે, શું કલ્પનાની અંદર આપણે જીવીએ છીએ, કેટલી કલ્પનામાં જીવીએ છીએ, ખોટી કલ્પનામાં. અરે સાંભળજો, અરે એ નોટ બંધ બી ના કરી હોય તો એ સારી નથી. એવું નતું કે બંધ થઈ ગઈ એટલે હવે મારી નથી. અરે એ ચરણમાં ચાલતી હતી એ વખતે પણ સારી ચીજ નથી. આવો જેટલો જ નિર્ણય હશે એ વખતે પણ કદાચિત પરિણામ બગડે એવું બની શકે. એમ હોવા છતાં પણ અહીંયા કહે છે કે જો સમજાશે તો આપણને દુઃખ અને આકુલતા ઓછી થશે. આ ખ્યાલ આવે છે બરોબર કે નહીં? હવે બીજો પોઈન્ટ કયો કીધો તો બહારની સુરક્ષા બરોબર કે નહીં એ કોને આધીન છે? શૂન્ય અને પાપની આધીન છે. એમાંથી મારે શું સમજવું? કે બહારની તું કોઈ પણ પ્રકારની સુરક્ષા કરી શકતો નથી. આ મૂળ વાત છે. આપણને જે નિરંતર ભય રહ્યા કરે છે કે આ બહારની વ્યવસ્થામાં કઈ ગડબડ તો નહીં થઈ જાય ને, મને કઈ થઈ તો નહીં જાય ને, અને એના કારણે હું પોતે પ્રત્યેક સમયે જે પોતાને અસુરક્ષિત અનુભવું છું. તો અહીંયા આગળ કહે છે કે તે આરાધનાની વાત નથી. જે સમયે જે ઘટના બનવાની છે, જે સમયે જે ઉદય આવવા વાળા છે, તે આગળ અંગીના રહેવા વાળા. પરંતુ આવું શ્રદ્ધા ન હોવાના કારણે આપણને શું થાય છે કે પોતાની આવી સુરક્ષા કરવાના પ્રત્યે સમયે આપણને પરિણામ થયા કરે છે અને ભય રહ્યા કરે. ઓબામા કોણ કરવી? ઓબામા કોણ છે? એક્સ પ્રેસિડેન્ટ. હા, ભૂતપૂર્વ. બધા ફૂલ અને તુલક થઈ જવાના. કારણ કે દેવગતિમાં જાય તો ભૂત અને પૂર્વના ખ્યાલ છે કે નહીં? મતલબ જો હવે સાંભળજો, એ જયારે પ્રેસિડેન્ટ હતા ને, પ્રેસિડેન્ટ જયારે ઇન્ડિયા આવ્યા હતા અને એ જયારે ઇન્ડિયા આવ્યા ત્યારે એ સૌથી પહેલા આવ્યા હતા ત્યારે અહીંયા આગ્રા આવ્યા હતા. બહુ સમજવા જેવી વાત છે. હવે એ જયારે આગ્રા આવવાના હતા તો મહિના પહેલાની તૈયારી હોય ઇન્ડિયાની અંદર, ઠીક છે બરોબર. હવે ઓબામા કેટલા એક બરોબર, ઓબામા એક અને અહીંયા આગળ આગ્રાની અંદર તેની એક વ્યવસ્થા કરવામાં આવી હતી. તો કે છે કે આગ્રાની અંદર એની વ્યવસ્થા માટે જે સૈનિકોને ઉભા કરી દેવામાં આવ્યા હતા, જે હોય ને બધા સિક્યુરિટી ગાર્ડ વગેરે, તો કે છે કે તે બધાને ઉભા કરવામાં આવ્યા હતા. તો કે છે એ લોકોની સંખ્યા કેટલી હતી અહીંયા ઓબામા કેટલો, બરોબર કે જો આ ભય ભય જ્ઞાનમાં આપણે એ સમજો સમજવા, જેટલા જો જેટલો જેટલો મોટો તેટલો તેટલો ભય મોટો, કોઈ પકડાય નહીં કહેવાનો મતલબ. તો કે છે કે ઓબામા એટલે તમારો યુએસએ નો રાષ્ટ્રપતિ. હવે એકચ્યુઅલી આજની તારીખમાં યુએસએ નો રાષ્ટ્રપતિ એટલે આખા વર્લ્ડનો રાષ્ટ્રપતિ, આપણે એમ સમજી ચાલો, અમને કોઈ વાંધો નથી ઇન્ડિયા વાળાને. તો કે છે કે હવે સાંભળજો, તો કે છે કે અહીંયા આગળ આ ભય જવાની પોઝિશન, ઠીક છે બરોબર કે નહીં. તો એ વખતે અહીંયા આગ્રાની અંદર તો કે છે કે કેટલું સૈન્ય હું કરી દીધું હતું, તો કે છે કે 4000 સૈન્ય એક વ્યક્તિ માટે, પોઈન્ટ પકડશે બરોબર, 4 કેમ, કારણ કે એને કઈ પણ, અરે એને, અરે ગજબ ની વાત છે, ઓબામા ને ભાઈ ઇન્ડિયા વાળા ને ભાઈ, એટલે આ ભાઈ ને અહીંયા થઈ ગયું તો ભગવાન જાણે શું થઈ જશે, કોઈ પકડાય છે કેવાનો મતલબ. અને આ બધી સુખની ઘડીઓ એ લોકો પડે, પરંતુ બધા ભય બી અને સોલ્જરોને પણ ભય કે આ ભય ને પાછું કઈ થઈ જશે, કોઈ આવી જશે તો એ લોકોનું શું થશે. આમ બધા જોયું, આ બધા એકબીજાથી ભયભીત ભયભીત ભયભીત, આટલો બધો ભય કેમ આવી ગયો, કેમ આટલો સ્ટ્રોંગ હતો ને, આટલી સત્તા છે ને, આટલી પાવર છે ને, છતાં પણ આ ભય ક્યાંથી નીકળ્યો, અને આ ભય અંદર માંથી કેમ ઉત્પન્ન થયો, અરે ભય કેમ ઉત્પન્ન થયો, કારણ કે આ દેહ હું છું, આ મારું સ્વરૂપ છે, અને મને કઈ થઈ ના જાય એનો અહીંયા આગળ આ અહીંયા આગળ આ સ્વરૂપમાં રહેતો હોવા છતાં પણ એને અહીંયા આગળ એ પ્રમાણેનું નિરંતર ભય જોવામાં. આપણને જયારે શું છે કે કોઈ સેલિબ્રિટી હોય તો કે છે કે એ દરેક જગ્યાએ જાય છે, એને બોડી ગાર્ડ, હવે જગત પાસે તો ચશ્મા જ નથી, જગત છે કે છે કે આનું કેટલો પુણ્ય ન ઉદય છે કે આટલા બધા એની રક્ષા માટે ઉભા છે. અરે મુરા અહીંયા જીનેન્દ્ર ભગવાન 3 લોકના નાથ કે છે કે આટલા બધા ઉભા છે, એના પરથી નક્કી થાય છે કે આનો કેટલો મોટો ભય છે. બહુ સમજવા જેવી વાત છે કેવો નથી. આપણા મુનિ ભગવાન તો હોય, મુનિ ભગવાન બરોબર, મુનિ ભગવાન પણ ની જોડે કેટલા બોડી ગાર્ડ ઉભા રહેતા હોય, બરોબર, કેટલા ઉભા રહેતા હોય, વિચાર કરો, કેમ કોઈ વધુ નથી રહેતું, અરે કોણ કેમ કેમ ઉભું નથી રહેતું, વિચાર કરો કેમ, એનું કારણ શું છે, કે કારણ કે એને સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી દીધો છે, એને જગત સાથે લેવા દેવા નથી. અને મૂળ મુદ્દાની વાત તો એ છે કે તેમને સ્વભાવની દ્રષ્ટિ, એટલે મારો આ જે ચેતન્ય સ્વભાવ છે એ કોઈ બી જગ્યા પણ કેમ ઉભો ના રહે, તો કે છે કે આ ચેતન્ય સ્વભાવનું કઈ થવાનું નથી, આ મૂળ ફંડામેન્ટલ વાત. અને કે છે કે એની 12મી જે પણ વ્યવસ્થા જે છે, તો કે છે કે એ બધી ઉદયાધીન છે, તેમાં મારું ચાલવાનું નથી, જ્યાં મારું ચાલવાનું નથી ત્યાં હું ઉભા રહું છું, અને જ્યાં મારું ચારે જે પુરુષાર્થ કરીને તે તરફ હું ધ્યાન આપતો નથી, અને તે તરફ ધ્યાન આપતો નથી એટલે નિરંતર ભય રહ્યા કરે. બનાવો ઇન્દિરા ગાંધીજીને શું થયું હતું તમને બધાને ખ્યાલ હશે, વર્ષો પહેલા ઇન્દિરા ગાંધી અમારે એ ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર ટોપ લેવલ એ વખતે, બરોબર કે નહીં કહેવાનો મતલબ. તો અહીંયા આગળ એમની શું પોઝિશન થઈ હતી કે અહીંયા આગળ એ પ્રમાણે જેને કહેવાય કે ઘટના બની, અને એમને જેને કહેવાય કે એ પ્રમાણે ગોળીથી એમને જેને કહેવાય એ પ્રમાણે કરવામાં આવ્યા, તો કોણે કર્યા હતા, વિચાર કરો, અરે કોણે કર્યા હતા, ખ્યાલ છે તમને લોકોને, આપણે નવા લોકોને કદાચ ખ્યાલ ઓછો હશે. તો કહે છે કે પોતાના સિક્યુરિટી જે 20-25 વર્ષથી એમની ત્યાં જે કામ કરતો હતો જે, તો કહે છે કે તેના સિક્યુરિટીએ શું કરી દીધું, જો બાપનો ભય હતો તો પોતાના સિક્યુરિટીએ એને ઉડાવ્યું. અરે પુણ્યનો ઉદય હોય તો શત્રુ તમને પકડી પાડે તો એ પરિણામ બદલાય, અને પાપનો ઉદય હોય તો અહીંયા આગળ શું થઈ જાય, તો કે છે કે વિચાર કરો કે પોતાનો જે સિક્યુરિટી હતો તેના હાથે શું થઈ ગયું, તો કે છે કે તેના હાથે આ પ્રમાણે જે સુરક્ષા માટે રાખ્યો હતો એ બતાવવું છે, જે સુરક્ષા માટે રાખ્યો હતો તેને પણ અહીંયા આગળ શું કરી નાખ્યું, તો કે છે કે એ પ્રમાણે કાર્ય કરી નાખ્યું. બોલ તું જગતની અંદર ક્યાં સરળ શોધવા જાય છે, તારા હાથની વાત નથી, અહીંયા આગળ તું કોઈ બી જગ્યાએ જાણી જા, કોઈ પણ ક્ષેત્રે ચાલ્યો જા, એટલે છે કે તારો જેવો પુણ્ય અને પાપનો ઉદય હશે, તો કે છે કે એક પ્રમાણે વ્યવસ્થા બનશે, તું કહે છે કે ક્યાંય સુરક્ષિત નથી, સામાન્ય સ્વભાવથી તું ગમે તે જગ્યાએ જતો હોય તોય તું સુરક્ષિત છે, અને બહારની વ્યવસ્થાની અંદર જેવા તમને પાપના ઉદય હશે તે પ્રમાણે તારી વ્યવસ્થા હોય. બાળકો છે ને, બાળકો આ બધા આ બાળકોને આવડે છે, ગુજરાતી ફાવે છે. તો કે છે કે બાળકો છે, તો કે બોલો કોનાથી સુરક્ષિત છે, બોલો બાળકો કોનાથી સુરક્ષિત છે, શું સમજાય છે, મા બાપ શું સમજાય છે? બાળકો તો બાળકો છે હજી, પણ મા બાપ શું સમજાય છે? એટલે છે કે અમારા છોકરાઓ અમારાથી સુરક્ષિત છે. સાંભળજો બરોબર, અમારા છોકરાઓ અમારાથી સુરક્ષિત છે. નેપાળની અંદર ભૂકંપ થયો હતો, ખબર હોય તો કદાચ તમને યાદ હોય તો, 2-3 વર્ષ પહેલાની જ વાત ચાલે છે. અને આપણું જે ત્યાંનું મંદિર છે પ્રોપર બોમ્બેમાં, ત્યાં નેપાળના માણસો બધા ઘણા કામ કરે છે, એ પ્રમાણે મંદિરની અંદર એ પ્રમાણે ઘણા બધા કામ કરે છે. એ લોકોને મેં પૂછ્યું, આ સાચી વાત છે, તો કહે છે કે એ લોકોને મેં પૂછ્યું કે આ તમારે આ ભૂકંપ થયો હતો, કારણ કે એ ભાઈ પણ પછી ગયો ને એ પ્રમાણે એમ ગરબા બન્યું હોય તો જેને કહેવાય કે ભૂકંપ ઘણો મોટો થયો હતો અને ઘણું બધું નુકસાન થયું હતું, એ પ્રમાણે દશા થઈ હતી. બીજું ત્યાં એ વખતની કેવી સ્થિતિ હતી તું તેનું વર્ણન કર. બીજું મારે સાંભળવું છે ત્યારે એને શું કીધું, એટલે કે સવારે સ્કૂલમાં છોકરાઓ નીકળ્યા હતા સ્કૂલમાં જવા માટે, અને સવારે સ્કૂલમાં જવા માટે છોકરાઓ નીકળ્યા હતા, અને કેટલીક જગ્યા ઉપર સમજો કે આ પટ્ટાની અંદર આમ ભૂકંપનો આંચકો આવી ગયો હોય, ઓલી બાજુ પણ આવ્યો હોય તો બની શકે કે થોડો ઓછો આંચકો આવ્યો હોય, આ બાજુ જેને કહેવાય કે થોડો વધારે આંચકો આવ્યો હોય. સાંભળજો બરોબર શું થયું હતું, એટલે કે છોકરાઓ તો સ્કૂલમાંથી છૂટીને નીકળે છે, જયારે પોતાના ઘર તરફ જવા નીકળે છે તો કે આ મકાન આ બાજુ પડી જાય છે અને આ મકાન આ બાજુ પડેલું હોય છે. કોના પપ્પા અને કોની મમ્મી આ બાજુ શોધીએ કે આ બાજુ શોધીએ છોકરાઓને કહીએ જ ખબર નથી. જો આને ચિત્તની અંદર ઘટના વિચારીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે, સમજવું જરા બહુ આને કેવી રીતે ગંભીરતાથી સમજવું. આપણે છોકરાઓ સુરક્ષિત રહી ગયા કારણ કે એવી જાતનો આયુ કર્મ નો ઉદય હતો અને એવી જાતનો પુણ્ય નો ઉદય હતો. અને જે સુરક્ષા કરવા વાળા માતા પિતા જે એમ સમજતા હતા કે અમે અમારા છોકરાની સુરક્ષા કરીએ છીએ, તો કહે છે કે તે બધા પાપના ઉદયમાં અસુરક્ષિત થઈ ગયા. ક્યાં આગળ કોને શોધવા, કેવી રીતે શોધવા, અહીંયા આગળ 15-15 દિવસ મહિનો મહિનો લાગે બધું ઉપાડતા, અને જયારે ખબર પડે કે અહીંયા માતા બી ચાલ્યા ગયા, અહીંયા આગળ પિતા બી ચાલ્યા ગયા, છોકરા કોના સહારે રખાઈ આવીએ, એટલે કે ગવર્મેન્ટના સહારે મૂકવા પડ્યા. અને બીજી તો મને વાત એવી કીધી, આપણે ચાલતા વિષયમાં વાત બી કહી દઉં, જો આ સંસારની સ્વાર્થ વૃત્તિ, સાંભળજો આ વાત નીકળી જશે મને યાદ આવી તો કહી દઉં છું, એની સ્વાર્થની વૃત્તિ એ માણસે મને કીધું, આપણે ત્યાં મંદિરમાં જે કામ કરે છે, ગવર્મેન્ટે ઘણા પૈસા ડિક્લેર કર્યા, જેને કહેવાય કે ફેમિલી બિલ ઘણા ડિક્લેર કરે છે, અને એ પ્રમાણે લોકોને ઘર બનાવવા માટે પણ ડિક્લેર કરે છે, કારણ કે જે વ્યક્તિ હતો તેનું પણ ઘર પડી ગયું હતું. અને અહીંયા આગળ કહે છે કે ડિક્લેર કરે છે અને એ પ્રમાણે પૈસા અપાય છે, છતાં પણ વચ્ચે વચ્ચે કહે છે કે જેટલા પણ મિનિસ્ટર છે વિચાર કરો, ભૂકંપના આપેલા પૈસા પણ અહીંયા આગળ ખવાઈ જાય છે. તેની દશા છે, જુઓ પરિણામ કેવા છે, કેવા હીન પરિણામ છે, કેમ આવું છે, એટલે કે જુઓ મોરો આવો ઉદય છે અને એ પ્રમાણે જોડાઈ જાય છે, એટલે કે અમારા સુધી પહોંચતું નથી, અમારા સુધી પહોંચતું નથી, અને અમારા આ ઘર બનતા નથી, અમે અન્ન કચરા ઉભા રહી ગયા છે, આવી દશા બને છે. બોલો ક્યાં જશો, શું એકલો ભૂકંપ ખાલી અહીંયા જ આવે એવું છે, નેપાળમાં જ આવે? આ ભાઈએ મને વાત કરી, હવે અહીંયા કહે કે સાયક્લોન તો અહીંયા આવ્યા કરે છે, ફ્લોરિડામાં તમારે આવે છે કે નહીં? એ પ્રમાણે બને ને, ભલે 10-12 વાર એનાઉન્સ કરે, એમાં 1-2 વાર તો સાચું પડી જતું હશે કે નહીં પડી જતું હોય, બરાબર કે નહીં? કેનો મતલબ વિચાર કરો, અમે તો ખાલી ટીવીમાં જોતા હોઈએ અથવા તો પેપરમાં વાંચતા હોઈએ, અહીંયાથી હવાનું ઝપાટવું આ બાજુ અને અહીંયાથી જવાનું ઝપાટવું આ બાજુ, અહીંયા ગાડીઓ ઉડતી જોઈ છે અને નદીમાં પડતી જોઈ છે, એટલે કે કોની પડે છે, એટલે કે જેને જે જે જાતનો ઉદય હોય છે તે આ પ્રમાણે રખડે છે, અને જેને જે જે જાતનો ઉદય હોય છે તે સાયક્લોનમાં પણ બચી જાય. તું શું વ્યવસ્થા કરવાનો હતો, તું કોઈ બી જગ્યાએ જતો રહે, આવી રીતે જ વ્યવસ્થા છે, આવી રીતે જ છે, મારે આવી રીતે જ જીવાનું છે, આ બધાની વચ્ચે જ મારે ભેદ વિજ્ઞાન કરીને જીવાનું છે. આ બધું થશે, અમદાવાદમાં પણ ભૂકંપ આવ્યો હતો 10-12 વર્ષ પહેલા, અને એ પ્રમાણે જેને કહેવાય કે જમીનમાં તિરાડ પડી ગઈ હતી, ખસી ગઈ હતી, ઘણો મોટો ભૂકંપ હતો, આ બધું હતું. લાતુર આખું ને આખું ગામ ખલાસ થઈ ગયું, લાતુર મહારાષ્ટ્રની અંદર આવ્યું, અને એ તો બહુ જેને કહેવાય ઘણા વર્ષોનો રેકોર્ડ હતો. તો કહે છે કે શું થઈ ગયું, અને બીજી વાત કહી દઉં, લાતુરમાં આવ્યો, આજે આપણે અહીં બેસેલા છીએ, સાંભળજો, એક મને એમાંથી બીજો વિચાર આવ્યો, આજે અમે આપણે બધા અહીં બેસેલા છીએ, ત્યારે અહીંયાથી આપણે બધા ઉભા થવાના છીએ, આપણે પણ આવી જગ્યામાં જવાના છીએ, આપણા ભાગમાં પણ લાતુર આવવાનું છે, લાતુર વાળાના ભાગમાં પણ દિવસે આવવાનું છે. આ દુનિયાની અંદર ક્ષેત્ર પરાવર્તન દરેકે જીવન કરતા રહેવાના છે. એની અંદર કયા ક્ષેત્ર ક્યાં અંદર કેવી રીતે શું બનશે, એટલે આ બધું પોતપોતાના ઉદય અનુસાર બનવાનું જ છે. કદે પણ સુરક્ષા નથી, સામે લેજો. કોઈ એમ કે અમે અહીંયા ગામમાં જતા રહીએ તો સુરક્ષિત, સમજો. જયારે જયારે આવી ઘટના બને ને ત્યારે અહીંયા આગળ છે ને આવો થોડો સ્મશાનીઓ વેરાગે આવી જાય. સ્મશાનીઓ વેરાગે ખબર પડે છે, ટેમ્પરરી ટેમ્પરરી કઈ ઘટના બની હોય ચલાવશે કે જેમ ઘરમાં કોઈનું મરણ થઈ જાય તો આપણે કેવા વિચાર આવે, આત્માનું કરી લેવું છે, આત્માનું કરી લેવું છે, બસ હવે આ જ કરવા જેવું છે, ધર્મ જ કરવા જેવું છે, ધર્મ જ કરવા જેવું છે. અને પછી 48 કલાકમાં ભયનું શું થઈ જાય, ફુરફુર્યું થઈ જાય. ફુરફુર્યું સમજો છો, ફુરફુર્યું એટલે હવા નીકળી જાય છે. કેમ આવું કેમ થાય છે, કારણ કે એને જે વિચાર કરેલો એ ટેમ્પરરી કરેલો, સંજ્ઞા વગર નો કરેલો, હકીકતમાં તેનો દ્વેષ ગર્ભિત વિચાર. સંસારની એવી ઘટના બની અને એને ગમતી નથી, એટલે એને એમ નક્કી કર્યું કે મારે ધર્મનું કરી લેવું છે. પણ એમ એટલા માટે નક્કી કર્યું કે અહીંયા તો વસ્તુનું સ્વરૂપ જ આ પ્રમાણે છે અને હકીકતમાં પરમાથી કોઈનું કઈ નથી થતું, ખરેખર મારે તો હવે ધર્મમાં જ ધ્યાન આપવાનું છે. આ જે નિર્ણય છે તે છેક સુધી તને જીવાડું, આ રીતે નિર્ણય કરવાનો. ક્યાં ક્યાં કેટલી કેટલી ઘટના બની, થોડા થોડા ઉદાહરણ જાણી જોઈને આપીએ છીએ, ઘરગથ્થું આપીએ છીએ, બે ચાર ઉદાહરણથી ભાવ ભાત ના થાય. એટલે ખ્યાલ નથી આવતો અરક્ષા ભય કોને કહેવાય. તું અહીંયા આગળ બચાવવા માંગે છે, તું પોતાને બચાવવા માંગે છે કે તું આમ બચાવવા માંગે છે, તું એ પ્રમાણે બચાવવા માંગે છે. અમારી સમાજમાં ભાઈ એક ગયા વર્ષે ઘટના બની હતી, 2 વર્ષ પહેલા સુરત થી અમદાવાદ આવતા વખતે રોડ ઉપર, અને સુરત થી અમદાવાદ રોડ ઉપર આવતા હતા તો અહીંયા સુરત થી અમદાવાદમાં એક ગાડી આમ આવે, સમજા આવાની અમદાવાદ છે, થોડું ધ્યાન રાખજો. અને અહીંયા આગળથી એક ગાડી જેને કહેવાય કે આ બાજુ તેને કહેવાય કે સુરત તરફ જાય. આ ગાડી આમ આવે છે તો કે કે આમ જે ગાડી આવે છે તો પોતપોતાની રીતે બરોબર આવે છે, એમાં એને કોઈ તકલીફ નથી અને એ રીતે આવતી હતી જતી હતી, બરોબર છે. થયું એવું કે આ બાજુથી જે ગાડી આવે છે એટલી સ્પીડમાં આવી અને થોડું બેલેન્સ ચૂકાઈ ગયું તો વચ્ચે ડિવાઈડર તો હોય. હવે ડિવાઈડર તો છે, પરંતુ શું થઈ ગયું કે આ ગાડી આમ આવી વચ્ચે ડિવાઈડર પર ચડી તો ચડી તો આમ આખી ઉછળી, અને ઉછળીને જે સામે ગાડી આવી હતી અને એ ગાડી પર પડી તો આખી ગાડી છે નીચેની એટલે છે કે ચગદાઈ. આ ગાડીનો આ ગાડી સાથે એક્સિડન્ટ થયો એમ નથી કહેવા માંગતો, આ લાઈનની અંદર આ ગાડીનો આ ગાડી સાથે એક્સિડન્ટ થયો એમ નથી કહેવા માંગતો, પરંતુ આ ગાડી ધીરે ધીરે આવતી હતી, પરંતુ અહીંયા આગળ ગાડી ઉછળી તો ઉછળીને ક્યાં પડી તો કે છે કે એ ગાડી પર પડી ગઈ જેની અંદર આ ગાડીનો કોઈ અરે કોઈ વર્તમાનમાં વાંક નતો. એટલે ખ્યાલ આવી ગયો વર્તમાન શબ્દ કેમ વાપર્યો. હવે જો ઘટના સુરક્ષા અને અસુરક્ષા પુણ્ય અને પાપના ખેલ, એ ગાડીની અંદર એક કપલ હતું અને એક એવી જેને કહેવાય કે નાની છોકરી હતી, લગભગ 1.5 વર્ષની હતી કદાચ. હવે એની અંદર શું થયું કે માતા તો હવે આખી ગાડી ચડાઈ ગઈ, અને જે વખતે ગાડી ચડાઈ ગઈ એ જ વખતે એની જે માતા હતી, માતા એટલે યંગ હતી અને યંગ એટલે લગભગ 27 વર્ષની ઉંમરની હતી, અને એની અંદર એ જ વખતે અંદર સ્પોટ જેને કહેવાય કે એક્સપાયર થઈ, બરોબર ઠીક છે. હવે સમજો કે એના ફાધર એની ફાધરની શું પોઝિશન થઈ ગઈ, એ જ વખતે એના ફાધર શું થઈ ગયા તો કે છે કે એ પણ તેને કહેવાય 30 વર્ષની એજ નું, અને એને શું થઈ ગયું તો એ જ વખતે એને આગળ બેભાન થાય, બરોબર. કહેવાનો મતલબ કોઈ પત્તો નહીં, બધું જમા થઈ ગયું. અંદરના કારની અંદર રહેલી છેતરી ક્યાં છે, અને જો આ પુણ્ય પાપના ખેલ અને આયુષ્યની વ્યવસ્થા, છોકરી અહીંયા જયારે જયારે ગાડી પડી તો પડતાની સાથે આના હાથમાં છોકરી હતી, તો અહીંયા આગળ શું થઈ ગયું કે દરવાજો ખુલ્લો હતો, દરવાજો એટલો હતો શું કહેવાય કાચ ખુલ્લો હતો, તો અહીંયાથી છોકરી ઉછળી અને ઉછળીને ત્યાં આગળ ઝાડ હતું વચ્ચે ડિવાઈડર આગળ, તો એટલે કે ઝાડ ઉપર ચડી ગઈ, અને ઝાડ ઉપરથી ચડીને વળી પાછી નીચે પછડાઈ, સાંભળજો. અને એવી જગ્યાએ પછડાઈ કે અહીંયા ત્યાં અમે ગાડી આપી હતી ને, તો ઝાડ ઉપર અને ઝાડ ઉપરથી ત્યાં એવી પછડાઈ કે પાછળ ગાડી આવતી હતી, અને એ જે ગાડી આવતી તેને અચાનક જ બ્રેક મારી, તો બ્રેક મારી તેની અંદર કોણ હતું તો કે એની અંદર ડોક્ટર હતો. અહીંયા આગળ માતા ચાલી ગઈ, અહીંયા આગળ પિતા તો કે બેભાન અવસ્થાની અંદર, એને તો બિલકુલ જેને કહેવાય કે ઘણા દિવસ સુધી પછી હોય કાલે ત્યારે ઠીક ઠાક છે કહેવાનો મતલબ, પરંતુ સમજજો. અને અહીંયા આગળ શું થઈ ગયું તો કે અહીંયા આગળ છોકરીની વ્યવસ્થા કોને કરી, પિતાએ કરી કે માતાએ કરી, જેના તો ઠેકાણા નથી. અને અહીંયા આગળ શું થઈ ગયું કે પુણ્યનો ઉદય હતો, પણ અહીંયા ગાડીની અંદર ડોક્ટર આવી ઉભો રહ્યો. અને એને ડોક્ટર એને લઈ લીધી તો શું થઈ ગયું? તો કે એને લઈને સરમે એક કલાકની અંદર હોસ્પિટલની અંદર એને એડમિટ કર્યું. બોલો કોણ બચાવે છે? કેવી વ્યવસ્થા છે? પૂર્વની અંદર એવા કયા પરિણામ કર્યા હતા કે આવો એક્સિડન્ટ થઈ ગયો? પૂર્વમાં એવા મેં કયા પરિણામ કર્યા હતા કે હું આ સુરક્ષિત થઈ ગયો? અને ઓલી છોકરીએ પૂર્વમાં કેવા પરિણામ કર્યા હતા કે સુરક્ષિત થઈ ગઈ? કેમ? કારણ કે એને કેટલાય જીવોને આ રીતે બચાવ્યા. અને આ કેમ? કારણ કે એના અસુરક્ષાના ભાવે કેટલાય જીવો અસુરક્ષિત થઈ ગયા હતા. તો કે આ બધી શું છે? એટલે કે આ બધી સંસારની લીલા છે. ક્યાં જઈશું, કેવી રીતે જઈશું, કેટલા ભયભીત થઈ જઈશું? મૂળ ઉપાય ભેદ વિજ્ઞાન છે. નેની કુંવર ભગવાન નેનીના, અને ભગવાન નેનીના પુરા સમાકરણની અંદર એ પ્રમાણે જેને કહેવાય કે ઘોષણા થાય છે. અને ઘોષણાની અંદર એમ કે છે કે 12 વર્ષ પછી અહીંયા આગળ દ્વારકા નગરી બળવા વાળી છે. સાંભળજો બરોબર. અને અહીંયા આગળ કહે છે કે 12 વર્ષ પછી દ્વારકા નગરી બળશે. એની અંદર એમ કહેવામાં આવે છે કે જેને કહેવાય કે ખાલી 2 જ જીવ બચી જશે અને બાકી બધા કેવા થઈ જશે? તો કે બાકીના બધા જેને કહેવાય કે અહીંયા અગ્નિની ભટ્ટીમાં ભસ્મીભૂત થઈ જશે. બરોબર, ઠીક છે. કહેવાનો મતલબ જયારે આ સમાચાર સાંભળે છે ત્યારે શ્રી કૃષ્ણ પણ ગભરાઈ જાય છે. અને શ્રી કૃષ્ણ પણ વિચાર કરે છે કે હવે આની શું વ્યવસ્થા કેવી રીતે કરવી. ત્યારે શ્રી કૃષ્ણએ છૂટ આપી દે છે કે આપણા રાજ્યના બધા ભંડાર છે તે ખોલી રાખો, અને જેને જેને વ્રત અંગીકાર કરવા હોય, જેને જેને એની આગળ ધર્મ અંગીકાર કરવો હોય, અથવા તો જેને જેને પોતાના જીવનને જેને કહેવાય કે આની અંદર ટાટાનો નાખવો હોય, તો કે જે કે તમારે કોઈએ પણ આજીવિકાની વ્યવસ્થા કરવાની કોઈ જરૂર નથી. મતલબ આજીવિકાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એની બધી વ્યવસ્થા કોના તરફથી થશે? એટલે કે રાજ્ય તરફથી થશે. અને જેને 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 કહેવાય કે વૈરાગ્ય જાગ્યો, તો કે જે કે એની આગળ શું થઈ ગયું? તો કે જે કે કોઈ વૈરાગ્ય જાગ્યો તો કોઈએ કોઈએ શબ્દ કાનમાં પડતા એને સમય દર્શનની પ્રાપ્તિ કરી. વિચાર કરો તમે, અંદરમાં ચોટ લાગી ગઈ કે હવે શું થશે? આ મને મનુષ્ય પર્યાય મળી છે, મારે કોઈ પણ રીતે મારે આત્માનું હિત કરી લેવા દેવું છે, હવે રહેવા દેવું નથી, એમ કહીને પોતે શું કરી નાખ્યું? કે પોતે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે. કેટલાક જીવો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હોય તો શું કરી નાખે છે? જીવનની અંદર આગળ શું કરશે? વ્રતાદિ અંગીકાર કરી દે છે. એટલે કે અરે આ અસંયમમાં તો રહેવા જેવું જ નથી, એક જ સંયમનો જ સહારો છે, એમ વિચાર કરીને શું કરે છે? કે બુદ્ધિપૂર્વક ઉદ્યમ કરીને અને પુરુષાર્થ વધારીને શું કરે છે? કેટલાક જીવો વ્રતાદિ ધારણ કરી છે. વિચાર કરો તમે. હવે એની આગળ શું થઈ જાય છે? જેમ જેમ કાળ નજીક આવતો જાય છે 12 વર્ષનો, તેમ તેમ લોકો પોતપોતાની રીતે પોતપોતાના પરિણામ અનુસાર એટલે કે એ પ્રમાણે જેને કહેવાય કે ધર્મ માર્ગની અંદર તો લાગી ગયેલા હોય છે. અહીંયા આગળ શ્રી કૃષ્ણ શું થઈ જાય છે? એટલે કે વિચારમાં પડી જાય છે. કેમ વિચારમાં પડી જાય છે? કારણ કે આ દ્વારકા નગરી કોને બનાવી હતી? એટલે કે દેવો દ્વારા બનેલી હતી. આ દ્વારકા નગરીની રચના કોણે કરી હતી? એટલે કે દેવો દ્વારા રચના કરી હતી. અને શ્રી કૃષ્ણનો જીવ કોણ હતો? એટલે કે 3 ખંડનો સ્વામી હતો. બરોબર કે કહ્યું તમે? એટલે કે અહીંયા આગળ 3 ખંડનો સ્વામી એટલે નારાયણનો જીવ હતો. જેને કહેવાય 63 કલાક આ પુરુષ હોય, એની અંદર એક નારાયણની પદવી હોય, તો કહે છે કે તેની અંદર એ નારાયણનો જીવ હતો અને 3 ખંડનો અધિપતિ હતો. એક બાજુ એને એવું પુણ્ય ભોગ્યું કે 3 ખંડનો અધિપતિ, એક બાજુ એવું પુણ્ય ભોગ્યું કે આ પ્રમાણે સોનાની લંકા અને તેનો તે સ્વામી, એક બાજુ એવું પુણ્ય ભોગ્યું કે અનેક પ્રકારના રાજાઓને જીતતો વચતો હતો, આ પ્રમાણે પુણ્યનો ઠાક હતો. પરંતુ શું થયું? અહીંયા આગળ નેનીનાથ ભગવાનની જે વાણી ખીરી છે, સગન ભગવાનની વાણી છે, તેની અંદર કોઈ પણ પ્રકારનો ભાવ ફેરફાર થઈ શકવાનો નથી. અને અહીંયા આગળ શું થઈ ગયું? તો કે એ પ્રમાણે દીપાયન મુનિરાજે શું કહ્યું? તો કે અહીંયા આગળ શું કહ્યું? તો કે દ્વારકા દેવીને શું કરી? બારી. અને અહીંયા આગળ બારી તો શું થયું? એ વખતે કોણ હતા? તો કે શ્રી કૃષ્ણના માતા પિતા ત્યાં આગળ હતા. અને અહીંયા આગળ શું થયું? તો કે શ્રી કૃષ્ણ અહીંયા આગળ ભડભડ વડે અહીંયા આગળ દ્વારકા નગરી બળતી જાય. અહીંયા આગળ કેટલાય જીવ અહીંયા આગળ અગ્નિમાં હોમાતા જાય, પોતાના માતા પિતા અહીંયા આગળ રથમાં બેસાડે. અને અહીંયા આગળ શું કરે? એટલે કે શ્રી કૃષ્ણ અને તમારા બલદેવ તે અહીંયા આગળ શું કરે છે? એટલે કે રથ ખેંચે છે. અહીંયાથી ગર્જના કરે છે તેઓ, અરે છોડી દો. એટલે છે કે આ ભટ્ટીની અંદર તમારા માતા પિતા પણ વચવા વાળા. એક કાવ્ય આવે છે બહુ સરસ, એના માટે તમે લોકો કદાચ સાંભળ્યું હશે. નેમી કુંવરની જન્મભૂમિ કા
દેવોએ જેણે બનાવી હે જીવારી કાનાસને ટાળે કોઈ દિનારો સોનાના ઘડને રતનના કાંગરા વાળી કા ભળે ભળે બળકલી સોનાના ઘડને રતનના કાંગરા વાળી કા ભળે ભળે ભડકલી જ્ઞાની જોઈએ રે શોક મનાવે જ્ઞાની ને વૈરાગ દેવી કુંવરની જન્મભૂમિ કા દેવોએ જેણે બનાવી હતી હે જીવદ્વારી કાનાસને ટાળે કોઈ દિનારો
શ્રી કૃષ્ણ નું બધું અભિમાન ત્યારે ઉતરી જાય છે. હું ત્રણ ખંડ નો સ્વામી, પરંતુ હું આજે ભણતા મા બાપ ને પણ બચાવી ન શક્યો, એટલે કે મારી એવી વૃદ્ધિ પણ શું કામની કે જે પુણ્ય ના ટેકા વાળી હોય, એટલે કે માલવા સ્વામી પણ શું કામનું કે વખત આવે એ મારે કામમાં ન આવે, એટલે કે મારું આ બળ શું કામનું કે હું મારા માતા પિતાને પણ ઊંચો કરી દે, આ દ્વારકાની બહાર એક ડગલું પણ હું ન મૂકી શકું. તો કે છે કે આ જગત ની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈની પણ સુરક્ષા કરવામાં એટલે છે કે સમર્થ નથી, કારણ કે દરેક જણ પોત પોતાનું પુણ્ય અને પાપ લઈને આવે છે. જેને પુણ્યનો ઉદય હોય છે તેને બહારના સુરક્ષાની અપેક્ષા નથી, અને જેનો પાપનો ઉદય હોય છે તેને તીર્થંકર ચક્રવર્તી કે અહમિંદ્ર એટલે છે કે કોઈ બચાવવામાં સમર્થ નથી. એ જ શ્રી કૃષ્ણ સાંભળજો બરાબર, અને એ જ શ્રી કૃષ્ણ જયારે અહીંયા આગળ જયારે કહેવાય કે ભાગતો ફરે છે ભાગતો ફરે છે ભાગતો ફરે છે, અહીંયા આગળ મનની અંદર એકલો પડી જાય છે અને થાકી જાય છે, અને પોતાના ભાઈને કહે છે કે ભાઈ હવે મારાથી નથી ચલાતું, હવે મારાથી નથી ચલાતું. આ કયા શ્રી કૃષ્ણની વાત છે કે જે કૃષ્ણએ ન જાણે કેટલાય રાજાઓ પર ચઢાઈ કરી ચુક્યો છે, એવા આ શ્રી કૃષ્ણ હવે મરણ સમયે શું થાય છે કે અહીંયા આગળ થાકી જાય છે, અને થાકી જતો જતો અહીંયા આગળ શું થાય છે એટલે કે આડો પડી જાય છે, અને બૂમ મારે છે વન જંગલમાં કે ભાઈ મારા માટે પાણી લાવો, હું તરસથી મરી રહ્યો છું, પાણી લાવો પાણી લાવો પાણી લાવો, અને એનો ભાઈ અહીંયા આગળ સમજો પાણી લેવા માટે જાય છે. સાંભળજો બરોબર, એ જ વખતે એના પગની અંદર એ પ્રમાણે અંગૂઠી જોવામાં આવે છે, અને અહીંયા આગળ જગમગ જગમગ જેને કહેવાય કે જતી હોય છે, ત્યાંથી એમ લાગે છે ઓલા જરતકુમાર ને એમ લાગે છે કે આ કોઈ પશુ છે, અને અહીંયાથી તીર છોડે છે, અને અહીંયા આગળ જયારે તીર છોડે છે તો અહીંયા આગળ શ્રી કૃષ્ણ ને ઘા આવી જાય અને પ્રાણાંત થઈ જાય છે, અને મરીને પછી ચાલ્યા જાય છે. કેમ એવું થયું? કારણ કે પુણ્ય ખતમ થયું. કેમ બચી ગયા? કારણ કે પુણ્ય બચ્યું નહીં. તું કોની વ્યવસ્થા કરવા માંગે છે? તારો સ્વભાવ અંદરમાં સુરક્ષિત છે, તારો અંદરમાં જે ચૈતન્ય સ્વભાવ, તારું અંદરમાં જે ચૈતન્ય પદ છે એ તારા સ્વભાવથી તારા ધર્મોથી તારી અંદરમાં જે તત્વ સ્વભાવ અંદરમાં પડેલો છે, તારું અસ્તિત્વ અંદરમાં પડેલું છે તેનાથી સુરક્ષિત છે. એને જગતની કોઈ પણ ઘટના એને આગળ ખંડિત કરી શકતી નથી, એવી જ અંદરમાં ચૈતન્ય સ્વભાવની વ્યવસ્થા છે. હવે આપણે શું જોવાનું બાકી રહ્યું છે? શા માટે આપણે કોઈના રીતે રહીએ છીએ? મરણ પથારીએ હોઈશું? કોણ સરળ છે? આ ચૈતન્ય આત્મા જ સરળ છે. કયો ડોક્ટર બચાવશે કે જે ડોક્ટર પોતે અસરળ છે? કયો ડોક્ટર બચાવશે કે જે પોતાનું ટેકાણ નથી? આપણે ઘણી વાર કહીએ છીએ હાર્ટના સ્પેશિયાલિસ્ટો હાર્ટમાં એક્સપાયર થઈ જાય છે, અને કેન્સરના સ્પેશિયાલિસ્ટો કેન્સરમાં એક્સપાયર થઈ જાય. વિચારશો કરો, કોણ બીજું બચાવવા વાળું છે? કોઈ બી બચાવે. દેહની તો આવી જ સ્થિતિ છે, ઘટનાઓ તો આ જ પ્રમાણે રહેશે, પણ આવી ઘટના અને દેહમાં આત્મા જે છે તે સદા કાળ સુરક્ષિત જ છે, એવા ભરોસો આવશે તો અહીંયા આગળ અસુરક્ષાનો ભાઈ મટ. બીજો કોઈ ઉપાય નથી. ક્યાંય પણ ચાલ્યા જાઓ, રમોકાર મંત્ર નું શરણ એ પરિણામ શાંત કરશે, પરંતુ પાપનો ઉદય કદાચિત પુણ્યમાં ફેરવી નાખશે, પરંતુ એવા કોઈ આકરા પરિણામ હશે તે શું થશે? વિચાર કરો તમે કહેવાનો મતલબ. એ તો ઘટનાઓ તો બનવાની, અહીંયા છૂટી જશો તો બીજે અને બીજે જગ્યાએ છૂટી જશો તો અહીંયા એકે જગ્યાએ શું થશે. નાયરોબીમાં જોયો તો ભાઈ 2013માં 2013-14 એ પ્રમાણે તારે જવાનું થયું હતું. સાંભળજો બરોબર, ત્યાં આગળ મોલ છે, એક મોટો મોલ ત્યાં આગળ હતો. તો ત્યાં આગળ હું મોલમાં ગયો તો ઘણી બધી સિક્યુરિટી હતી. તો એટલી બધી જે કહેવાય કે ગાડી ચેક કરે, નીચેથી બી ચેક કરે, આ પ્રમાણે ચેક કરે, બધા અંદરમાં જેટલા જાય ચેક કરે ચેક કરે ચેક કરે. અને પછી મેં પૂછ્યું ભાવલા આપણા જે હતા ભાઈ સાથે મારી, બરાબર, કેમ આટલું બધું ચેકિંગ કરે છે, એમાં આટલું બધું ચેકિંગ અહીંયા કરવાની ક્યાં જરૂર છે. મને એમને એમ કીધું કે આ ટાર્ગેટમાં છે, એક જેને કહેવાય ને કે એક છે ગ્રુપ, એ લોકોના આ જે મોલ જે છે તે ટાર્ગેટમાં છે, કે એ લોકોએ ઓલરેડી ડિક્લેર કરી દીધું છે કે આ મોલને અમે ગમે ત્યારે જેને કહેવાય કે ઉડાવી દઈશું. આ બિલકુલ સાચી વાત, બરાબર છે, 2013ની લગભગ વાત છે. અને અહીંયા આગળ મને કહેવાય કે લગભગ જુલાઈમાં જ ગયો હું, અને જુલાઈમાં ગયો તો ફિટ એક દિવસના એક મહિના પછી, હું 15 દિવસે પાછો આવ્યો હતો, એટલે ફિટ એક મહિના એટલે બાકીના 15 દિવસ પછી એ જ તારીખની અંદર જે તારીખે જે સમયે હું મોલમાં હતો, 15 દિવસ પછી અહીંયા આગળ કહે છે કે તે ટાર્ગેટ વાળા આવી ગયા હતા. અને ત્યાં આગળ ધડધડ 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 200 જણને એક સાથે જેને કહેવાય કે અહીંના શું શું વાંચશો તમે. આ 15 દિવસ આ રીલ છે, રીલ એ તો જે વખતે જે સમયે જે થવાનું જે થાય, પણ એક કલ્પના તો કરો, વૈરાગ્ય જગાવવા માટે આપણે કલ્પના કરીએ કે જ્યાં તો હું 15 દિવસ પછી ગયો હોઉં, યા તો આ ઘટના 15 દિવસ પહેલા બની હોય, અને ફરીથી 2015માં ત્યાં આગળ 2015ના પોલ્યુશન વખતે ત્યાં આગળ પોલ્યુશન ચાલતા હતા, અને લેક્ચર વાળું ચાલતું હતું, અને બહાર જ આ મંદિરની બહાર જ સામે શું થયું કે અહીંયા આગળ હોડીથી જેને કહેવાય કે કોઈને ઉડાવી દેવા. ત્યાં આગળ પૂછું છું, અને એ લોકોના જે ઘર છે ત્યાં આગળ બધાના બધા એ પ્રમાણે રહેશે, અને બધા વેલ સેટ. પણ બધાના ઘરો જઈએ તો ખ્યાલ આવે છે કે અમે પૂછીએ છીએ કે ના તમે ઘરોમાં રહો છો કે જેને કહેવાય કે આ બધા તમારો છો, જેલમાં રહો છો. કારણ કે શું થાય છે, એટલે કે અહીંયા આગળ જાકો હોય, જાકો એટલે ખબર પડે કે ગેટ તમારો, એ પણ ઇલેક્ટ્રિક વાળો, એટલે એને પણ બંધ કરો. પછી અંદર વાજા, ઘરનો દરવાજો, એ પણ ઇલેક્ટ્રિક વાળો, એને પણ બંધ કરો. અંદરથી પણ તાળું મારો. તો એથી મેં કીધું આ બધા તમારા મોટા મોટા મહેલ શું કામ ના કહે છે, સુખ નથી અપાવતા, અને આટલો બધો ભય રહેવો પડે છે. અને બીજું કે એ લોકોની ત્યાં એવી વ્યવસ્થા છે, આખા નાયરોબીમાં એ લોકોની ત્યાં એવી વ્યવસ્થા છે કે જેટલા પણ ઘર છે અને એ લોકોના જેટલા પણ ગેસ છે, એ બધાની અંદર ઉપર જેને કહેવાય કે કરંટ પસાર થાય, કોઈ બી જગ્યાએ ચાલ્યા જાઓ. એ લોકોની પદ્ધતિ આખું એની ગવર્મેન્ટે જે પ્રમાણે સેટ કર્યું છે કે ત્યાંથી બધાને જેને કહેવાય કે આ પ્રમાણે જેને કહેવાય કે કરંટ પસાર થાય. મને અહીંયા આ વિચાર આવ્યો કે પ્રત્યેક સમયે પરિણતિ કેટલી બધી ભયમાં જાય, અને આ પછી બસ આ તો અમારો દેશ અમારે તો રૂટીન થઈ ગયું, આ રૂટીન થઈ ગયું, ભયમાં રહેવું રૂટીન થઈ ગયું. વિચાર કરો શું છે આની અંદર, આવું બધું તો બન્યા રહેશે, આ બધું થવાનું છે, આવી રીતે થશે. કેમ ખબર, ન જાણે કેટલા લોકોને ભયભીત કરી રહ્યા છે, ન જાણે કેટલા બધાને મેં હેરાન કરી રહ્યા છે. તો જેટલું જીવન બાકી છે, જે પ્રમાણનું ઉદય છે, તો આવી બધી ઘટનાઓ તો જેને કહેવાય તે કેવું બચી રહે. હવે હું વિચાર કરું, સમજો બીજી વાત, હું વિચાર કરું કે હું નાયરોબીમાં કેવો હતો, અસુરક્ષિત હતો. સાંભળજો, નાયરોબીમાં કેવો હતો, અસુરક્ષિત. 7 વર્ષ પહેલા આપણું ત્યાં આગળ જે મુંબઈમાં મંદિર છે, જમીન બજારનું પાયદુનીમાં જે મંદિર છે, બિલકુલ 2 મહિના 2 બિલ્ડિંગ છોડીને 1 બિલ્ડિંગ હતું, તેને આતંકવાદીઓ દ્વારા બોમ્બ બ્લાસ્ટની અંદર ઉડાડી દેવામાં, 2 બિલ્ડિંગની જગ્યા હતી, અને પણ સવારનો ટાઈમ, અને એની પાછળ માર્કેટ છે એની અંદર સાંજે. તો કે છે કે શું થયું, તો કે ત્યાં આગળ 2 બોમ્બ બ્લાસ્ટ એક સાથે ત્યાં આગળ થયા. ત્યાં જતા રહીશું ત્યારે વિચારવાનું, બોલો એ બોમ્બ થોડો આમ પણ ફાટી શકે છે, આમ પણ ફાટી શકે છે, આમ પણ થઈ શકે છે, બધું થઈ શકે છે. જે ત્યાં આગળ ટેક્સીઓ ઉભી રહે છે તો ટેક્સીની અંદર એક બોમ્બ બ્લાસ્ટ છે. ક્યાં જતા રહીશું, એ વખતે કોનું શરણ છે, એકમાત્ર 12માં વ્યવહારથી પંચ પરમેશ્વરનું શરણ છે, અને નિશ્ચયથી જોવામાં આવે તો શુદ્ધાત્માનું શરણ. આનાથી આપણે ડરવાની વાત નથી, આનાથી ડર કાઢી નાખવાની છે કે ઘટનાઓ પડશે, એને જ્ઞાનનું જે બનાવતા શીખવું પડશે, અને પોતાના સ્વભાવ પોતાના જ્ઞાનને ઉજ્જવળ કરવા શીખવો પડશે. જ્યાં સુધી સ્વભાવનું દ્રષ્ટિ અને સ્વભાવનું જ્ઞાન નહીં થાય, ત્યાં સુધી દુનિયામાં ચાલ્યા જાઓ, આ બધી ઘટનાઓ બનતી રહેવાની છે. પણ જ્યાં સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ તો ઘટનાઓ ઘટનામાં બને છે. મારા ચૈતન્ય સ્વભાવમાં કોઈ ઘટના બનતી નથી, કારણ કે હું તો સતો સ્વભાવે જ રહેવાનો છું અને આગળ પણ સતો સ્વભાવે રહેવા વાળો છું. આવી દ્રષ્ટિની અંદર આ જીવને કોઈ પણ પ્રકારનો અસુરક્ષાનો ભય જોવામાં આવતો નથી.
ઈશ્વર.